इन्विटेशन से आए हुए पूरे सूरत से, पूरे गुजरात से, कोने कोने में से आए हुए मुतवल्ली साहिबान का भी मैं स्वागत करता हूँ और दिल से शुक्रिया करता हूँ कि ये वक्फ बोर्ड को भी जो पुरानी परिस्थिति में से आगे परिस्थिति में हम जो ले गए उसमें आप लोगों की जो सहमतें मिली है उसी के कारण ये हम लोग तरक्की कर चुके हैं। सबसे पहले मैं बताना चाहूँगा कि 1995 के वक्फ एक्ट के तहत गुजरात राज्य वक्फ बोर्ड की रचना 27/12/1995 की अधिसूचना से हुई है। एक एक चंदू से पूरे स्टेट में, पूरे भारत के साथ गुजरात में भी वक्फ एक्ट अमल में आया है। उससे पहले वक्फ जो थे वो चैरिटी कमिश्नर में रजिस्टर्ड थे। चैरिटी कमिश्नर के अंदर जो रजिस्टर्ड वक्फ थे 10,142 बी कैटेगरी में नोट हो जाते थे, रजिस्टर्ड होते थे। उसमें जो कुछ भी संस्थाएं थी, मस्जिद, दरगाह, कब्रस्तान, एजुकेशनल इंस्टीट्यूट, सखावती, फिर हेरिडेटरी वक्फ, वो सारे के सारे वक्फ यहाँ तब्दील हुए। दोबारा से उसको यहाँ रजिस्टर किया गया। वक्फ बोर्ड के कार्य में सबसे पहले सारी जो वक्फ मिलकत है उसका सुपरविजन, मॉनिटरिंग किया जाता है। वो मॉनिटरिंग मिलकतों की रजिस्ट्रेशन, मुतवल्ली के एडमिनिस्ट्रेशन में कोई चेंज है तो वो चेंज, मतलब कोई भी मिलकतों के अंदर कोई तबादला हुआ हो, कोई चेंज हुआ हो, कुछ उसके अंदर एडिशन हुआ हो, डिलीशन हुआ हो, कोई भी कारण से उसकी रजिस्ट्रेशन पीटीआर जो बोलते हैं, पब्लिक ट्रस्ट रजिस्टर था, अब उससे वक्फ रजिस्टर के थे, उसमें एंट्री करी जाती है। कोई वक्फ के अंदर नई मिलकत खरीदी, मिल्कियत खरीदी जाती है तो सेक्शन 53 के तहत उसको रजिस्ट्रेशन करवाना और पार्टीशन देना वक्फ बोर्ड की जरूरी है। इसलिए कि वक्फ बोर्ड इसमें कोशिश रहती है कि वक्फ मिलकतों के अंदर उसके पैसे जाया ना हो और पैसे सही से लग सके। फिर वक्फ के एडमिनिस्ट्रेशन के लिए जो कहीं भी कोई दिक्कतें होती है, कहीं पर भी कोई भी किसी भी प्रकार की, इसके लिए कलम 69 में स्कीम की जोगवाई है, उसके मुताबिक स्कीम वक्फ बोर्ड अब बनाती है। पहले स्कीम चैरिटी कमिश्नर या कोर्ट बनाती थी। वक्फ बोर्ड की रचना मैंने आपको बताया 2010 से हुई है और हमारे ये माननीय अध्यक्ष श्री AIPS और हमारे अभी अभी पधार रहे वक्फ बोर्ड के सारे मेंबर बदरुद्दीन आलानी साहब, रफीक भाई कुंडीवाला साहब, अफजल खान पठान साहब, अहमद भाई जब साहब कच्छ से, वापी से, अहमदाबाद से और जूनागढ़ से आए हुए सिराज मांडकिया साहब, इनका मैं स्वागत करता हूँ। और ये बोर्ड की रचना के बारे में जो मैं बता रहा था, इसके हमारे अध्यक्ष AIPS साहब है, जो माननीय मिनिस्टर साहब अब मुझे इस तरह में पहुंचने में है, तो माननीय अध्यक्ष साहब की तहत ये हमारी जो टीम है ये 2011 में आई है। 2011 के पहले से 1995 तक जो 95 से 2011 तक जो वक्फ बोर्ड चला वो मैनुअल था, बहुत पुराना था। बहुत से लोग हमारे ऑफिस में आए, कचहरी में आए, उन्होंने परिस्थिति देखी है। ये बोर्ड में आके हमको एक नया विजन दिया। ये बोर्ड में आने के बाद हमारी वक्फ बोर्ड की कचहरी को सबसे पहला काम साफ सुथरा करने का किया। पहले तो जहां तुम बैठते हो, तुम्हारे घर से ज्यादा 8 घंटे आप लोग यहाँ बैठते हो तो उसको साफ सुथरा रखो। स्वच्छता अभियान जो आप हमारे माननीय मंत्री जी ने वहां जाकर मुख्यमंत्री में से प्रधानमंत्री में गए, उन्होंने बताया हमारे ऑफिस में सबसे पहला काम स्वच्छता अभियान का शुरू कराया गया, पुराने रिकॉर्ड को साफ करा गया। उसका हमने डिजिटाइजेशन सबसे पहले फोटोग्राफी की और JTB साइट के अंदर सारी मिल्कियतों के रिकॉर्ड को हमने फोटोग्राफ करके सेव किया। सारे DTR इस तरह से हमारे पास कंप्यूटराइज फोटोग्राफ के स्वरूप में आ गए। उसका जो सारा रिकॉर्ड है वो स्कैन हो रहा है। 2 नवंबर 2013 से हम लोगों ने कंप्यूटराइजेशन शुरू करा कि जो कि आज ऑनलाइन wakaf.gov.in पे हमारे पढ़े लिखे साहिबान जो कुछ भी है ऑनलाइन हमारी गवर्नमेंट ऑफ इंडिया की वेबसाइट में जाके गुजरात को खोल के उसके अंदर वक्फ की सारी कुछ डिटेल देख सकते हैं। उसकी मेटा डेटा सीट एक सब रजिस्टर जैसा होता है, उसके अंदर मुतवल्ली के नाम, मिलकतों के नाम साफ कुछ दर्ज किए हुए हैं। मैंने बताया कि 10 की परिस्थिति क्या थी, 10 के बाद की परिस्थिति क्या थी। 10 के अंदर हमारे पास जब वक्फ बोर्ड के अंदर मैं CEO में रिज्यूम किया हूं तब मेरे पास चेयरमैन बॉडी के साथ सिर्फ एक कर्मचारी था जो कि सीनियर ब्लैक मिस्टर मुश्ताक अहमद थे। और ये बोर्ड में आने के बाद 7 कर्मचारियों को तुरंत सबसे पहला काम किया कि अगर कर्मचारी नहीं होंगे तो काम लोगों का कैसे होगा, लोग जो कोई कच्चे आ रहे हैं, कोई जूनागढ़ से आ रहे हैं, कोई वलसाड़ वापी से आ रहा है, गुजरात के कोने कोने में से लोग अपने काम के लिए आते हैं और हमारे पास एक फिक्स कर्मचारी नहीं है तो सात कर्मचारी जो सबसे पहली रिक्रूटमेंट हो। वक्फ बोर्ड के अंदर जो हमारी कामगिरी है वो वक्फ फंड के और आप लोगों के सहकार के बिना ये हो नहीं सकती। जो वक्फ फंड हम लोग चार्ज करते हैं एक्ट के अंदर 72 सेक्शन 72 नंबर के सेक्शन के अंदर 60% वक्फ फंड की प्रावधान है, जोगवाई है, जो जोगवाई के तहत ये वक्फ फंड लिया जाता है। लेकिन हमारी स्टेट गवर्नमेंट ने पहले से ही जो 10,000 तक की इनकम वाला वक्फ है उसको बिल्कुल नहीं, 10,000 से 20,000 वाली को 2%, 20,000 से 30,000 तक वालों को 3%, 30,000 से 40,000 वाली तक को 4%, और 40,000 से 50,000 तक वालों को 5%, और 50,000 से ऊपर 50,000 से 1,00,000 तक को 30,000 से 50,000 तक को 40%, 50,000 से 1,00,000 तक को 5%, और 1,00,000 से ऊपर को 7% वक्फ एक फंड बना के वक्फ फंड करके हम वक्फ भाड़ा वसूल करते हैं। उसमें से हमारे ऑफिस के अंदर जो काम होते हैं वो किए जाते हैं। अब आपको बता दूं कि ये जो वक्फ फंड है और भी राज्य की वक्फ बोर्ड के ऑफिस में आप जब जाएंगे तो ये नेट इनकम पे नहीं लिया जाता है, जो ग्रोथ इनकम है उस पर लिया जाता है। उसके अंदर से हमने जितनी भी झोली आवर चंदा आवर वक्फ की मिल्कतों के अंदर जो रिटर्न होता है वो हमने माफ किए हुए हैं। स्पेसिफिकली एजुकेशनल इंस्टीट्यूट को तो सारे एक्ट के अंदर प्रावधान है 20% और रिटेयरिंग के लिए 20% जो कुछ भी है प्रावधान माफ किया जाता है, हमने माफ किया है। हमने बजटों को 2010 से टोटल उसके डोनेशन इनकम को माफ किया है। 11 से हमने एजुकेशनल इंस्टीट्यूट के साथ जितनी भी मदरसे वगैरह जो भी है उनको भी माफ किया है, और इस साल से 40 साल से कब्रिस्तान की भी आवकों को हमने इनकम में से एक्सक्लूड करके वक्फ फंड गिनते हैं। अब इसके साथ साथ हमारा वक्फ फंड जो हमने लेना कम किया उससे हमारी पोजीशन ये है कि 2010-11 से पहले हम लोग 50,00,000 भी फंड वसूल नहीं करते थे, उसके बदले में 2011-12 में 1 करोड़ मिला, 12-13 में 75,00,000 मिला, 13-14 में 1,06,00,000 मिला, इस साल 85,00,000 हो गया। उसके साथ ही साथ 10th और 12th के जो बच्चे हैं स्कॉलर बच्चे हैं उन बच्चों को हम स्कॉलरशिप एक योजना के तहत देते हैं। उसमें अब तक का तो टोटल नहीं है लेकिन हमारा खर्च पहले साल में 43,00,000 था, दूसरे साल में 6,00,000 हुआ, फिर 16,00,000 हुआ, 18,00,000, 8-9 में 9-10 के अंदर 22,00,000 हुआ। ये हमारी एवरेज थी। ये बोर्ड में आने के बाद 10-11 से 61,00,000 दिया है एक साल में, 11-12 में 60,00,000 दिया है और 12-13 में 44,00,000 दिया है। उसके बाद के साल के अंदर ये स्कीम बीपीएल कैटेगरी के लिए तहत महदूद की गई है। अब दूसरी बात को गवर्नमेंट ऑफ इंडिया जिसके माननीय मंत्री से अभी बधाने वाले हैं, केंद्र सरकार की तरफ से हमें 27,00,000 रुपए ग्रांट मिली जिसमें हमने कंप्यूटर सेंटर का निर्माण करना था वो किया, कंप्यूटराइजेशन शुरू किया, डेटा एंट्री का मैंने आपको बता दिया है, कंप्यूटराइजेशन का स्कैनिंग का काम भी हम लोग तुरंत शुरू कर रहे हैं और वेबसाइट तैयार करने का काम गवर्नमेंट ऑफ इंडिया की गवर्नमेंट ऑफ गुजरात की जीआईपीएल संस्था को हम सुपुर्द करने वाले हैं, उसके लिए डिस्कशन चल रहा हुआ है। एक स्टेट गवर्नमेंट की ई गवर्नेंस सेवा है, ई गवर्नेंस सेवा में कोई भी तालुका में डिस्ट्रिक्ट लेवल में जाके लोगों को हमारे पोर्टल गवर्नमेंट स्टेट गवर्नमेंट का खोलना है, उसमें 64 सेवाएं हैं, जैसे राशन कार्ड बनवाना, आधार कार्ड बनवाना, या कोई नाम उमड़ना, डिलीट करना, चुटनी का कार्ड नहीं है, कोई भी डिपार्टमेंट की कोई भी सेवा, इसके अंदर वक्फ बोर्ड की 6 सेवाएं उसमें शामिल की है, जिसमें न्यू रजिस्ट्रेशन, नेम ट्रांसफर, अकाउंट सबमिशन, वक्फ फंड और पहुंच के बारे में, रजिस्ट्रेशन की पहुंचे जो है वो उसके तहत हम दे सकते हैं। सर्वे कमिश्नर की कामगिरी चैरिटी कमिश्नर को एक्ट के तहत हमारे स्टेट गवर्नमेंट ने दी है और अब एक्ट में 2003 का सुधार आने वाला हूं तो 2013 के सुधारे के तहत अब उसका चैरिटी कमिश्नर का फिर से अपॉइंटमेंट होने जा रहा है और उन्हें 10 साल के अंदर सारी वक्फ मिल्कतों को रजिस्टर करना है और उसका सर्वे करना है फिजिकली, हम उनके घर पे बैठकर या हमारे वक्फ रजिस्टर को देखकर। और यही साथों साथ कंप्यूटराइजेशन के थर्ड फेज के अंदर हमारे बंदे जीपीएस का एक मशीन मोबाइल टाइप का लेकर निकलेंगे और उसको हम लोग मैप करेंगे। अभी हमने एक मॉडल टेस्ट में बड़ौदा के लिए शाहनवाज साहब आए हुए हैं। बड़ौदा की हमने 3 संस्थाएं, भरूच की 1 संस्था और अहमदाबाद की 4 संस्थाओं का हमने वकफ का जीपीएस मैपिंग किया हुआ है। वो मैपिंग से हम लोग गूगल अर्थ पे जाके wakaf.gov.in में जाके हमारे स्टेट को खोल के, हमारे डिस्ट्रिक्ट को खोल के जितनी प्रॉपर्टी जीपीएस मैपिंग अब तक हो चुकी है और वो प्रॉपर्टी की पोजिशन आज क्या है, 10 साल पहले क्या थी, 3 साल पहले क्या थी, 5 साल पहले क्या थी, वो हम देख सकते हैं। उससे हमें पता चलेगा कि हमारी प्रॉपर्टी गलत ढंग से जा रही है, या झोपड़पट्टी नहीं थी और बन गई है, या यहाँ धार नहीं था बन गया है, या किसी ने दुकान बना ली है, या किसी ने ऐसे गोडाउन वगैरह बना ली, वो सारी चीजें वो हम यहाँ बैठ के देख सकते हैं और उसके ऊपर केस वगैरह जो कुछ भी है कर सकते हैं। उसके साथ साथ वकफ प्रॉपर्टी का मैंने जीपीएस मैपिंग का बोला है, वो मैपिंग के अंदर मैं तमाम मुतवली साहिबान को रिक्वेस्ट करूंगा कि वो भी इसमें कॉपरेट करें। और कंप्यूटराइजेशन के लिए मेरी ऑफिस से सभी को, एक सारे मुतवली को रोजाना 25 मुतवली को बुलाया जा रहा है और उनको एक पत्र भी दिया जा रहा है जिसका वो दुरुपयोग ना करे। उसके तहत मेरे पास रजिस्टर में जो लिखे हुए हैं उन मुतवली को खत जाता है, एक चिट्ठी जाती है और उसके मुताबिक वो मुतवली को मेरी ऑफिस में आकर अपना रिकॉर्ड सही से देख लेना होता है कि नाम उन्हीं का है, वो मर गए हो या चेंज हो गए हो या रिजाइन कर दिए हो तो दूसरे जो आए हो उनका फेरफा रिकॉर्ड भर के अद्यतन करवा लें। इसी तरह मिलकर में कोई एडिशन डिलीशन जो कुछ भी जिस तरह से भी हुआ है वो उसका ऑथोराइज सर्टिफिकेट देकर चेक करवा लें। वकफ बोर्ड के तहत जो हमारे और ये बोर्ड के जो नए काम है उसके अंदर पिछले साल में हम लोगों ने ठहराव पास करके हमने 8 प्रॉपर्टियां डिसाइड की है और 8 प्रॉपर्टियों में हमें डेवलपमेंट का काम आप सबके सहयोग से ही करना है। जैसे BOT सिस्टम है, आप लोग किसी भी रोड पे जाओगे आपकी व्हीकल में एनुअल टैक्स भरा है या लाइफ टाइम टैक्स भरा है फिर भी टोल पे आपको टोल देना पड़ रहा है, ऐसा कुछ नहीं हो। ऐसी कोई योजना बने कि हमारी प्रॉपर्टी पड़ी है और उसका उपयोग है और वो प्रॉपर्टी का उपयोग कैसे हो तो डेवलपमेंट करते हो, नए एक्ट में सेक्शन 32(4) और सेक्शन 51 के अंदर जो टैलिंग की सिस्टम थी बेकानूनी परवानगी रद्द करवामां आवी छे। तो वेतन ना दे सके नवी अर्जी 1/11/2013 पछी तो शू थाय, तो डेवलपमेंट करव पड़े। तो डेवलपमेंट यानी विकास, विकास यानी दवाखाने खोलने, मेडिकल करना, सभी लोगों के लिए एजुकेशनल इंस्टीट्यूट खोलना, मदरसों को महदूद नहीं रखते हुए और भी बढ़ाएं, पढ़ाई करना, वोकेशनल गाइडेंस सेंटर बनाए, यूनिवर्सिटी है वकफ यूनिवर्सिटी बोर्ड ऐसा कुछ चले। तो अहमदाबाद में जो सरखेज रोजा के अंदर ये सरखेज गांव के अंदर एक प्रॉपर्टी है वो हमें डेवलप करनी है जिसका काम को बेहतर से बेहतर फायदा मिल सके। राजकोट के अंदर हम एक प्रॉपर्टी है, 2 प्रॉपर्टी है, एक में हमें एजुकेशनल इंस्टीट्यूट वकफ बोर्ड की राजकोट की ऑफिस और महिला और गर्ल्स हॉस्टल, महिला विमेन गर्ल्स हॉस्टल बनाना है और एक में हॉस्पिटल बनाना है। तीसरी संस्था एक है जिसमें पड़ी है उसके अंदर हमें शादी हॉल बनाना है और बॉयज हॉस्टल बनाना है। चौथी संस्था है हमारी भरूच के अंदर, तो भरूच के अंदर हम प्रपोजल ले रहे हैं वो लोग क्या कर सकते हैं उसका हम लोग सर्वे करके करेंगे और तभी से मैं इल्तिजा भी करूंगा कि आप लोगों की जो प्रॉपर्टी है अनयूज्ड है पड़ी हुई है और उसका उपयोग नहीं हो रहा है तो उसके लिए गवर्नमेंट ऑफ इंडिया भी हमको ग्रांट देगी। उन्होंने एक नाबार्ड को करके कॉरपोरेशन बनाया है, नेशनल वकफ डेवलपमेंट कॉरपोरेशन, उसमें से वो डेवलपमेंट का काम करने के लिए गवर्नमेंट ऑफ इंडिया की एक एजेंसी मुकर्र की गई है। तो उसके मुताबिक हम उसकी सारी वकफ प्रॉपर्टी का उपयोग कर सके, वकफ प्रॉपर्टी का वाकिफ के इच्छानुसार उपयोग होने के बाद जो आमदनी बची हो या जो जगह बची हो उसका हम इसमें उपयोग कर सके। मैंने आपको बताया कि वकफ की और कामगिरी के अंदर हम लोग मेडिकल कैंप करते हैं, जो कोई NGO जो कोई हमारी रजिस्टर्ड संस्था ऐसे मेडिकल काम करती हो और वो हमारी इमदाद चाहे तो आके वो ले सकती है, उसके लिए एक स्पेसिफिक एप्लीकेशन कराव करके हमको देना होगी। फिर हम ये वार्ड में आने के बाद 2011 के बाद जिले जिले में जाके हम वकफ दरबार वकफ केस चलाते, सुनते और प्रश्नों का निकाल करते हैं। जब कोई केस डिस्ट्रीब्यूटर के तकरार के पांच से ज्यादा सात से ज्यादा हो जाते तो पांच पांच आदमी के साथ एक आदमी के साथ 25-25 आदमी आते हमारे ऑफिस में, तो वो ना आए और ऐसे केस हो तो हम डिस्ट्रिक्ट लेवल पर जाकर सॉल्व करें, वो वाली पॉलिसी हम लोगों ने शुरू कर दी है। इसी तरह से ये आज जो सम्मेलन आयोजन हुआ है ये वक्त मिलकर तो ना संरक्षण गुजरात राज्य में समय ना ऐसा सबसे पहला सेमिनार हमने भरूच में आसोद में किया, के बाद भावनगर के अंदर किया, फिर अमरेली में दामनगर में किया और आज ये बहुत बड़ी भारी संख्या में आप लोगों ने उपस्थित रह के ये सूरत का सम्मेलन भी सफल बनाया, मैं आप सबका भी धन्यवाद करता हूँ। वकफ बोर्ड की कामगिरी या वकफ बोर्ड में आप लोग जो रूटीन काम कर रहे हो, वकफ के लिए जो काम कर रहे हो, वो सभी हमारे जाहिर सेवक हो, एवरीबडी इज आर इंक्लूडेड इन सेक्शन 101 ऑफ वकफ एक्ट पब्लिक सर्विस। तो सभी को ये पब्लिक मनी है और पब्लिक मनी का दुरुपयोग नहीं हो वो देखने की हम सबकी फर्ज है, और जो कुछ भी कुछ जो प्रॉब्लम्स आता हो वो हमारा सर्वे अभी हो रहा है, होने जा रहा है, तो हमको उसकी इत्तला करें। सेक्शन 83 के अंदर हमारे केसों में जो कोई ना रहे उसको ट्रिब्यूनल के अंदर अप्लाई करना पड़ता है और ट्रिब्यूनल डिसाइड करेगी, जहां कोई दबान के केस है तो भी ट्रिब्यूनल उसके ऊपर केस चला के हुक्म देगी। कोई बेवाओं को पेंशन या कोई वर्षासन जैसा कुछ देना हर बरस कुछ हर खर्च, तो वो वकफ एक्ट में जुगवाई हुई है, ट्रिब्यूनल उसका ऑर्डर करेगी और जो बताएगी उस मुताबिक वो खर्च होगा। ये ट्रिब्यूनल में सेशन सिविल जज, एक एडिशनल डिस्ट्रिक्ट मैजिस्ट्रेट, एडिशनल कलेक्टर और एक मुस्लिम न्याय तंत्र ने धर्म जानकर स्कॉलर, इस तरह तीन लोगों की अपॉइंटमेंट होगी। उसमें से एडिशनल कलेक्टर की अभी इंग्लिश गवर्नमेंट से हो चुकी है, दूसरे दो होने बाकी है, जैसे ही हो जाएगा तो ट्रिब्यूनल भी चल जाएगी। ये वकफ बोर्ड के मेरे डायरेक्टर साहब लोग आपको बताना चाहूंगा कि जब से ये बोर्ड की रचना हुई है ये लोग कोई भी कोई कच्छ से आए, कोई जूनागढ़ से आए, कोई अहमदाबाद से आए, यहाँ आने का कोई भी भत्ता ये लेते नहीं है। ये लोग अपने खुद के खर्चे से अपनी गाड़ियों में या अपने बसों में जैसे भी अरेंजमेंट से मीटिंगों में और वकफ के कामों में जाते हैं। ये कभी भी कोई अध्यक्ष जी के साथ ये सारे कोई भी भत्ता लेते नहीं। अध्यक्ष श्री अपना मानक वेतन जो 2500 या अभी मिलकर 15,000 हो गया है वो भी नहीं लेते। सभी मेरे डायरेक्टर साहबों को इसके लिए मैं बताया देता हूँ और आपसे कहूंगा कि तालियों से उनका स्वागत होना चाहिए। हमारे ये सभी लोगों में से ये तुम्हारा सूरत रहने के मैं बताऊं तो सभी के पास 4 से 5 जिले हैं जिसका वो लाइसेंसिंग करते, कोई भी प्रॉब्लम हो तो सिर्फ एक फोन पे भी दौड़ के निपटान करते हैं। बद्रुद्दीन आ रहा श्री बद्रुद्दीन आरानी सर डायरेक्टर, वो भरूच नर्मदा तापी सूरत वलसा नवसारी डांग से सारे जिले का लाइब्रेरी हमारे करते हैं और सबसे ज्यादा जिले श्री बद्रुद्दीन भाई साहब के पास है, तो हम उनका सर एक्चुअली बहुत शुक्रगुजार है कि ये हमारे साथ है और सूरत में हमें ज्यादा परेशानी नहीं होने को। वकफ बोर्ड के आने के बाद ये बोर्ड के बाद हमारी ऑफिस का रिनोवेशन हुआ, ऑफिस नई हुई, रिकॉर्ड मैंने बता दिया कि नया हुआ, कंप्यूटराइजेशन हो गया, अभी 90% हुआ है, ऑनलाइन स्कैनिंग चल रहा है, 100% अभी होगा। फिर जो नया एक्ट है उसके अंदर मैंने 51 की आपको बताइए जो हुआ और स्टेट गवर्नमेंट के वकफ बोर्डों को देखोगे तो गुजरात राज्य वकफ बोर्ड ने मेरे पास अभी बताया है, तो ये बोर्ड आने के बाद 7 घर बताइए और 5 घर पगार वाले हैं जो 5,000-7,000 ऐसी तनख्वाह लेते हैं। हमारे पड़ोसी मध्य प्रदेश गुजरात वकफ बोर्ड, मध्य प्रदेश स्टेट वकफ बोर्ड, उन लोगों के पास 180 कर्मचारी है। राजस्थान वकफ बोर्ड उसके पास भी तकरीबन 150 से ज्यादा कर्मचारी है। हरियाणा वकफ बोर्ड अभी अभी मैंने मुलाकात ली है, उनके हर एक जिले में ऑफिस है। हमारी 4 ऑफिस शुरू करने जा रहे हैं, पहले ऑफिस राजपथ में, दूसरी ऑफिस यहाँ सूरत में, तीसरी ऑफिस कच्छ में, और फिर जिस तरह से प्रपोजल मिलेगी उस तरह से ऑफिस शुरू होगी। फिलहाल एक ऑफिस मंजूर हुई है तो दूसरी दो ऑफिस यहाँ के लोगों की मुझे मांग मिली है, तो हम हफ्ते में दो दिन जो हमें जगह मिलेगी तो डेफिनेटली दो दिन मेरे कर्मचारी को मैं स्पेयर करके यहाँ रखूंगा। और तुम्हारे छोटे मोटे प्रश्नों के लिए आपको गांधीनगर तक नहीं आना पड़े, वो ध्यान दिया जाएगा। हमारे पास 12,000 से ज्यादा वक्त का संचालन होता है, मैंने जैसा कि बताया, तो जिसके लिए हमारी ऑफिस भी एक्चुअली बहुत कम पड़ती है, लेकिन कंप्यूटराइजेशन होने के बाद ये प्रॉब्लम सॉल्व हो जाएंगे। हमारे अध्यक्ष साहब जो है काफी सीनियर है, बहुत बड़ी जगह पे से आए हुए हैं, मगर इन्होंने यहाँ छोटी और बड़ी देखे, मगर यहाँ डेली रोजाना अपना ऑफिस का 10 से 11 से 5 का टैप पकअप बोर्ड दिया है, और वो पूर्व भी बीच में करते हैं। जो मेंबर नहीं आया उनका भी नाम बता दूं, हमारे एक मेंबर है, मेंबर ऑफ पार्लियामेंट अहमद भाई पटेल है, एक एमएलए मेंबर मोहम्मद जावेद पीरजादा साहब है, सज्जाद भाई का उनकी बेटी की शादी के कारण वो आ नहीं सके, सिराज भाई मनकिया माजी मेयर, जनाब सतीश भाई पीरजादा साहब अपनी वस्ती अधिराजमान से, गुजरात अक्का बोर्ड अने समस्त मुस्लिम समाज अमन स्वागत करे छे। मित्रों अपनी वच्चे एक एवी हस्ती विराजमान छे के जो अभी भाई पाटी साहेब के जो भूतपूर्व कलेक्टर रही चुक्या छे, जो सचिव रही चुक्या छे, आईएएस अधिकारी अपनी वच्चे विराजमान छे, एमने मंच पर स्थान देवा माटे विनंती करू छु। अभी भाई पाटी साहेब अपने बच्चे मान्य धारासभ्य श्री जनक भाई बद्दावाला, मान्य श्री प्रफुल भाई पांचरिया साहब, बने आगामी रोगा बेचवा माटे विनंती करू छू। बने धारासभ्य श्रीओ मान्य श्री प्रफुल भाई पांचरिया साहब अने मान्य श्री जनक भाई बद्दावाला, आ तके એમનું સ્વાગત છે, સાથે નિવૃત્ત કલેક્ટર શ્રી બાબી સાહેબ આપનું પણ સ્વાગત છે, ધન્યવાદ। સાથે સૈયદ કમાલુદ્દીન મઝહરુલ્લાહ અને રિફાઈ સાહેબ, સજ્જાદુદ્દીન ખાનગાએ રિફાઈયા બરોડા અને સુરતના, તેઓ શ્રી આપણે વચ્ચે બિરાજમાન છે, એમનું પણ અમે સ્વાગત કરીએ। સાથે સાથે મેં શ્રી મેરવટો બોર્ડ કે મેમ્બર સાહેબ કા મેં આપસે પરિચય કરવાતા છું। सैयद साहब आ रहा है, अहमद भाई पटेल जहाजा साहब के बारे में बताया, सज्जाद भाई का सिराज भाई हमने किया हमारे श्रीनगर से है, अहमद भाई जरा आप उसको बता दिया, ये सब सच्चे हैं। बद्रुद्दीन आलानी साहब आप ही के हैं, वापिस है। रफीक भाई पुलिसवाला साहब हैदराबाद से है, गुलाम हुसैन मोहम्मद साहब किसी भी नाता तबियत और उम्र के कारण कैद आ नहीं पाए, अफजल खान पठान साहब ये हमारे बार काउंसिल के मेंबर है, हमारे लीगल एडवाइजर भी है, और वक्फ बोर्ड की मित्र आवाज लीडर की सारी जरा फंक्शन में अनुरोध से आगे प्रॉपर्टी के लिए हमेशा हमको कई भी कानूनी रूप की कई भी दिक्कतें आती है तो हमेशा हमारे साथ है। इसके साथ ही साथ मेरे कर्मचारी तीसरी लाइन में सारे बैठे हुए हैं, और समस्त गुजरात मुस्लिम समाज सूरत के जो कारोबारी है, इकबाल भाई कह रही है, अब्दुल भाई कह रही है, और सारे जो मैच यहाँ आयोजक है उन लोगों की ये सेमिनार को सक्सेसफुल बनाने के लिए उनकी बहुत मेहनत है, हमें उनके लिए भी तालियां बजानी है। गुजरात स्टेट वर्कअप बोर्ड ने मैं जैसा कि बताया कि हमारी ये मैं टीगरेटिव वर्क में नहीं जा रहा हूँ, जिसको भी चाहिए हमारी ऑनलाइन वेबसाइट पे भी रखा हुआ है, wakup.gov.in wampi.gov.in पे भी है। मुझे बहुत अच्छा मौका मिल गया, मुझे सिर्फ 10 मिनट दिए गए थे, लेकिन ये साहब ने मुझे बोला कि आप शुरू करिए, तो मैंने ये मौके का फायदा उठा दो, आपको इन्फॉर्मेशन दी है। हमारा जो बजट था वो 1.66 करोड़ का पिछले साल था, तो पहले 90 लाख का होता था, और 90 लाख के बजट के अंदर हमें पूरी ऑफिस मेंटेन करनी होती थी, उसमें से हमने ये 1.66 का करा है, और अब सूरत और राजकोट में जब ऑफिस खुलने जा रही है तो शायद पुलिस में हमारी पर्सनली मुश्किलें आएगी, लेकिन हमें आप लोगों का सबका भी सहयोग चाहिए। अगर अच्छे बंदे हों और अपना वॉलंटियरली स्वैच्छिक रूप से जो कोटा में योगदान आप ही सके, तो एक श्रमदान की एक योजना हो अंदर तुम्हें हमारे ऑफिस की अंदर पर मददरूप थी सको। अने सूरत अने राजकोट में जो ऑफिसो खुलते हैं भविष्य में कच्छ में, तो यही अंदर पर अमे योजना लाभ लै सकी। डेवलपमेंट की मैंने बात की हुई है, डेवलपमेंट के अंदर अनयूज ग्रेवयार्ड, उसके अच्छा लैंड, मदरसा जमीनों के लिए लैंड, जिसमें से उसकी मैनेजमेंट करने की जुम्मे हैं, उसका हम डेवलपमेंट भी कर सकते हैं। अच्छा, जो मस्जिद है, जो वकफ संस्था है, जिसका अभी तक रजिस्ट्रेशन नहीं हुआ, सेक्शन वकफ एक्ट के सेक्शन 3 के मुताबिक उसको रजिस्टर करवाना बेहद जरूरी है, और रजिस्टर नहीं कराई हुई संस्था अपना काम नहीं कर सकती है। अब ऑलमोस्ट पूरा हो गया है, वकफ एक्ट की जो नई नई जुम्मई है उसके तरफ मैं थोड़ा सा 2 मिनट आपका टाइम लेता हुआ बता दूं कि नए एक्ट में 2013 में सुधार आया है, उसके अंदर सबसे पहले सेक्शन 3(e)(e) दाखिल हुई है, जो कि पहले नहीं थी। ये जुम्मई के तहत वकफ की कोई पर मिलकत हो, व्यक्ति संस्था जाए जनता के खानगी नो वकफ संस्था के बॉडी अधिकृत परवानगी वगैरह उपयोग करना दबानकार कराए थे। अब दबानकार की व्याख्या पहले 3 है, अब किसी ने मंजूरी ली नहीं है और यूज कर रहा है, कभी हमें बता दे कि हमारे 99 वर्ष में हमारा तो पट्टो से आ रहा हो, तो वो अब फायदेकर नहीं है। तुमने जिसके साथ पट्टा कराया वो पूरा होता है, अब नए सिरे से पट्टा करना पड़ेगा और करना ही पड़ेगा, तभी आप उस जमाने की आधी चाहे के पैसे अभी दे रहे हो, 10 रुपए किराया दे रहे हो, और आप सोचो तो सही कि वकफ की मस्जिद के दरगाह की कब्रिस्तान की मिलकत है उसका क्या किराया होना चाहिए, और एक पान खाने का 15 रुपये होता है, 10 रुपये किराया देते हो कि महीने के बाद जाता है, बहुत सी उस जगह पे भाड़ा लेने के लिए हमारा मुतवली साइकिल पे जाएगा, उसको बोलेगा जाकर आवता महीना आओगे, 3 महीना पच्चीस ग्यारह जाए तो 12 महीना में देखू 10 × 12 = 120 रुपया आपको हमें जोड़ कर। तो ये दबानकार की सेक्शन हुई है, जो सर्वे होएगा तो सीधा उसके ऊपर कार्यवाही होगी। दबानदार भाड़ा पट्टो लीज लाइसेंस समाप्त हो अथवा बोर्ड द्वारा मुतवली द्वारा पण रद्द करवामां आवे तो ये दबानदार कहेवाय बराबर। अब ये कॉग्निजिबल गुना बना है, इसके अंदर जेल की भी जुगवाई है और दंड की भी जुगवाई है। सेक्शन 4 में सर्वे कमिश्नर की नियुक्ति, सर्वे कमिश्नर गवर्नमेंट ऑफ गुजरात नियुक्त करने वाली है, बिल्कुल तैयारी में फाइल है, कभी भी उसका ऑर्डर हो सकता है। सेक्शन 8 के अंदर वकफ का सर्वे खर्च राज्य सरकार को भोगना है, ये जो भी सर्वे कमिश्नर आएगी वो सर्वे गवर्नमेंट ऑफ गुजरात उसका भुगतान कराएगी। फिर सेंट्रल वकफ काउंसिल की जुगवाई इसमें थोड़ा सा चेंज आया है, स्टेट वकफ काउंसिल के वकफ बोर्ड के अंदर थोड़ा सा चेंज आया है। वकफ बोर्ड की स्थापना की समय मर्यादा है वो अभी बता दी है कि बोर्ड की रचना ना तय हो तो आ कायदा अमल भी 9 मार्च के अंदर करेगा। हमारे पास माता अल्लाह बहुत अच्छा वकफ बोर्ड है, फिलहाल हमारा ये प्रॉब्लम नहीं है। आने वाले बोर्ड के अंदर इसके अंदर जो आएंगे वो भी एक्ट के अंदर बताया गया है। सेक्शन 23 में चीफ एग्जीक्यूटिव ऑफिसर जिस तरह से आएगा उसकी जुगवाई दी गई है। कलम 28 बहुत नई आई है, सारे मुतवली साहब को बता दूं कि इसमें डिस्ट्रिक्ट मैजिस्ट्रेट, हमारे यहाँ पर कलेक्टर डिस्ट्रिक्ट मैजिस्ट्रेट होता है और जगह पर अलग पोस्टिंग भी होती है, SDM और वार्ड के मुख्य कारोबारी अधिकारियों द्वारा बाजार में निर्णय अमलवारी माटे जवाबदार थे। DM और SDM है ગુજરાત રાજ્ય વકફ બોર્ડના CEO દ્વારા જે કોઈ ઓર્ડર કરવામાં આવે તે અમલવારી એને કરવાની છે, અને ત્યારે જરૂર જરાતે બોર્ડ આદેશોની અમલવારી માટે ટ્રિબ્યુનલ પાસેથી નિર્દેશો પણ મેળવી શકશે, કોઈ કામ એને સુપ્રત કરવું કે નહીં કરવું એને મૂંઝવણ હોય તો મેળવી શકે। બીજું 32 જે વકફ સ્થાવર મિલકતો વકફ બોર્ડ દ્વારા મંજૂરી આપવી જોઈએ, અને 2/3 સભ્યો એનામાં બી ડિફરન્સ હોય છે, બધા વિચારતા ના હોય કે આ કામ થાય કે ન થાય, તો કોઈ કામ પર નિર્ણય આવતા પહેલા 2/3 સભ્યોની સમાપ્ત જરૂરી છે। કલમ 51 મુજબ ફરીથી બતાવું છું, વારે વારે બતાવું છું કે હવે હજુ મારી પાસે એપ્લિકેશનો આવે છે, તમે આ વેચવા માંગી રહ્યા છે કે બહુ અનોતરાય શબ્દો છે, આવતો નથી, આનો ઉપયોગ કરી શકતા નથી, બિલકુલ ગેરકાયદે છે, નવા કાયદામાં ફરી પણ સુધારો આવે તો વાત અલગ થશે, પણ અત્યારે પ્રતિબંધિત છે। પછી કોઈ પણ વસ્તી મિલકતને વેચાણ કે 32 કે 18 સુધી કરી શકશે નહીં, કે શરૂઆતથી તે રંગ બાદલ છે એવું એક્ટું ના થયું. કલમ બાવન એની અંદર જે મુલકતો કલમ 51 નું ઉલ્લંઘન કરીને કોઈએ 5 વર્ષ પહેલા 2 વર્ષ પહેલા મેળવી લીધી છે તો એ ઉલ્લંઘન કરેલી મિલકતો પરત મેળવવા માટે કલેક્ટર નો ઉપયોગ કરી શકાય. લીઝ માટેના સમય પટ્ટા નક્કી કરવામાં આવેલા છે. એની બુકલે કરવા માટે ગુજરાત રાજ્ય સપોર્ટની બી અવેલેબલ છે, ઓનલાઈનમાં અંગ્રેજીમાં અવેલેબલ છે, ટૂંક સમયમાં ગુજરાતીમાં પણ ઓનલાઈન અવેલેબલ થઈ શકશે. કલમ 77 દ્વારા મુસ્લિમ મહિલાઓને જાળવણી માટે ચૂકવણી માટે અરજી કરીને ટ્રિબ્યુનલ પાસે મેળવી શકશે. કલમ 83 મુજબ મેં હમણાં કહી દીધું છે કે વટ્સઅપ બોર્ડની ટ્રિબ્યુનલની રચના કેવી રીતે થશે અને સરકારના કબજે રહેલી કે બીજી અન્ય કોઈ રીતે મિલકતો છે તેનું ભાડું વટ્સઅપ બોર્ડને ચૂકવવાની જોગવાઈ છે. કલમ 108 એ નવી આવી છે જેમાં આ કલમ મુજબ વટ્સઅપ એક્ટની કાયદો અને એની જોગવાઈઓ તમામ કાયદાઓ પર સર્વોપરી છે. કોઈ કહે છે ને જમીન ગણતરીમાં જતી હોય શાંતિ સે સુના કે મેં આપ સબકા શુક્રિયા અદા કરતા હું ઓર ઉસકે બાદ ભી વક્તા હૈ ઉસકા મુદ્દે કા હમ લોગ જરૂર ફાયદા ઉઠા રહે હૈ લોગ બહોત એક્સપર્ટ હૈ ઓર વટ્સઅપ બોર્ડ कि आज तो हमारी पूरी टीम यहाँ पर है. ये प्रोग्राम पूरा होने के बाद भी नीम थाना के ऑफिस में मेरे कर्मचारी उपलब्ध रहेंगे. किसी के कोई नोंदनी की, रजिस्ट्रेशन की, नेम चेंज की, विलगत चेंज की, जो कोई भी उसकी रजूआत है या जो लेखित है वो ट्राव करके मुझे दे सकते हैं, मेरे ऑफिस को दे सकते हैं. धन्यवाद. खुद को भगवान में भी धन्यवाद जो अनाउंसर लोगों का, पत्रकार मित्रों का, वकील साहिबान और सारे मुझे बुलाने की और जब मुझे बुला के मेरी भी इज्जत उतरा हुई है उसके लिए मैं शुक्रिया करता हूँ. समस्त मुस्लिम समाज इकबाल भाई दे रहे
हैं बनने माटे बे शब्द साहिबी ना रूप में कही कि मोहब्बत बिना जिंदगी वीरान होती है, मोहब्बत के बिना जिंदगी वीरान होती है, अकेले हर रंग सुनसान होती है. સાંસદ જૈસે એક પ્યારે જો દોસ્ત કા હોના જરૂરી હૈ ક્યુકિ ઉનકી દુઆઓ સે હર મુશ્કિલ આસાન હોતી હૈ.
તુમકો આભાર સાંસદ. આપણી વચ્ચે ગુજરાતના પ્રતિનિધિ, સુરતના બે માનનીય ધારાસભ્યો, અમારે બધા આશ્રમમાં શ્રેષ્ઠી મોરબીથી મંદિરવાના દિનેશજી, ભાઈ શ્રી જનકભાઈ સુરતના ધારાસભ્ય અને ભાઈ શ્રી પ્રફુલભાઈ પાનસોરિયા અને ગુજરાત પ્રવીણ સમાજના આગેવાન અને અમારા મુરબી ખાસ મિત્ર માનનીય શ્રી ધંધુકાના ધારાસભ્ય લાલજીભાઈ મેર પણ આપણી વચ્ચે બધાયા. પ્રથમ હું જનકભાઈને વિનંતી કરીશ કે આ વક્તવ સેમિનારને 2 મિનિટ એમની શુભેચ્છા સંદેશો પાસે માનનીય શ્રી જનકભાઈ વગદાણા. હવે આ બંને ત્રણે ધારાસભ્ય છે એનો 1 મિનિટનો પ્રયોગ આપું. ઇકબાલભાઈ દેવિયાના પારિવારિક સંબંધો છે, એક મામાનો દીકરો છે અને એક માસીનો દીકરો છે, પ્રફુલભાઈ હોય કે જનકભાઈ, અને લાલજીભાઈ એના મોટા ભાઈ છે.
મિત્રો આપણે સૌ ચાલી વધારે જોઈએ આપણા વિસ્તારના
ધારાસભ્ય ખાસ મોટાભાઈ છે, સાથે ઓફિસ છે, સાથે પ્લેટ છે, સાથે અને કામ કરે છે. એટલે બંને મિત્રો એક પારિવારિક સંબંધના નાતે અહીંયા અત્યારે સેમિનારમાં આવ્યા છે. આ પરિવાર વતી ગુજરાત મુસ્લિમ સમાજ સુરત વતી અને વટપર વતી ત્રણેય વડીલ મિત્રોનું સન્માન કરીએ છીએ. આવકારીએ છીએ. વેલકમ.
નમસ્તે તમને. મારા સલામ અલૈકુમ. ગુજરાત રાજ્ય વટફ બોર્ડ ગાંધીનગર દ્વારા આયોજિત અને સમસ્ત ગુજરાત મુસ્લિમ સમાજ સુરતના સહયોગથી ગુજરાત રાજ્યના વટફના આજના સેમિનારમાં ખાસ ઉપસ્થિત અમારા સાથી વડીલ ધારાસભ્ય આદરણીય લાલજીભાઈ મેયર, આદરણીય ધારાસભ્ય કોંગ્રેસ પ્રફુલભાઈ પાનસોરિયા, આપણા
સૌમાં સાંભળીએ બધા ત્યાં બેસી જાઓ. સ્વયંસેવક મિત્રોને ખાસ વિનંતી પોતપોતાની જગ્યા લઈએ. ત્યાં ઉભેલા ટોળાને ખાસ વિનંતી છે પોતાના નીચે ચાલે છે.
વડીલ બંધુ અને જેમની સાથે અમારો પારિવારિક નાતો છે એવા કબીરભાઈ દુર્ગાદા, અમારા મોટાભાઈ બદ્રીભાઈ હાલાણી, પછી ઇકબાલભાઈ, વખત દળના તમામ હોદ્દેદાર મિત્રો, વડીલો, ઉપસ્થિત સૌ વડીલો, ભાઈઓ બહેનો, એ તો ખૂબ હું આવેલું ખૂબ આનંદની અનુભૂતિ થઈ રહી છે. અને આપણા દેશના લોકલાડીલા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીનો જે વિકાસ મંત્ર છે, સૌનો સાથ સૌનો વિકાસ, આ વિકાસ મંત્ર સાથે આપણે બધા જોડાયા છીએ ત્યારે આપણે સાથે મળીને સમગ્ર રાષ્ટ્રના વિકાસ માટે અને રાષ્ટ્રમાં વસતા છેલ્લામાં છેલ્લા જે માનવી છે, પહેલાના ગરીબ લોકો, એની સુખાકારીમાં કઈ રીતે વધારો કરી શકાય, એ લોકોનું જીવનધોરણ કઈ રીતે ઊંચું લાવી શકાય, એના માટેના તમામ પ્રમાણિત પ્રયાસો જયારે સરકાર દ્વારા થઈ રહ્યા છે ત્યારે હું ગુજરાત રાજ્ય વખત બોર્ડના તમામ હોદ્દેદારોને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું કે વખત બોર્ડની આટલી જાગૃતિ સાથેનો આજનો કાર્યક્રમ જોઈ અને ખૂબ આનંદ અને ગૌરવની લાગણી અમે અનુભવી રહ્યા છીએ. મિત્રો, અત્યારની જે આપણી આ દેશની પરંપરા છે એ પ્રમાણે સાથે મળીને સાથે રહ્યું અને સમગ્ર દેશનો સંતુલિત વિકાસ કઈ રીતે થાય, બેલેન્સમાં વિકાસ કઈ રીતે થાય, સંતુલિત વિકાસ કેવી રીતે થાય, એ તરફ સરકારની દ્રષ્ટિ છે. અથવા ગુજરાત સરકાર હોય કે કેન્દ્ર સરકાર હોય, પણ એક વિકાસ મંત્ર સાથે આપણે આગળ વધવાનું, જે તમામ બાબતોને સાઈડ કરી અને વિકાસ મંત્ર સાથે ભાઈચારાની ભાવના સાથે જયારે દેશ આગેકૂચ કરી રહ્યો છે ત્યારે સમગ્ર વિશ્વની નજર અત્યારે હિન્દુસ્તાન તરફ, હિન્દુસ્તાનની પોલિસી તરફ છે. ગુજરાત રાજ્યની જે કાર્ય પદ્ધતિ છે, ગુજરાત રાજ્ય સરકારની જે કાર્ય પદ્ધતિ, આ દેશની કાર્યપ્રણાલી કયા રહી છે, એ રીતે સમગ્ર દુનિયા જયારે આપણા દેશની તરફ નીત માની રહી છે ત્યારે આપણે સમગ્ર દુનિયાને બતાવ્યું કે અમારું હિન્દુસ્તાન કેવું છે, અમારો દેશ કેવો છે. તો સાથે મળીને સંતુલિત વિકાસના પથ પર આપણે સાથે મળીને જયારે જોઈ રહ્યા છે ત્યારે હું ફરી વખત ગુજરાત રાજ્ય વખત બોર્ડના તમામ હોદ્દેદાર મિત્રોને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવી મારી વાણીને વિરામ આપું છું. ધન્યવાદ. ભારત માતા કી જય.
ખૂબ જોરદાર કાર્યોથી આપણે માનો ધારા સભ્યશ્રીના પ્રવચન આવકારીએ. જો મિત્રો, જે જે માણસો વધતા જાય છે એટલે ખુરશીઓ ત્યાં સાઈડમાં છે, જે ગણતર મિત્રો બાકીની ખુરશીઓ ત્યાં ઝડપથી ચૂકાવી દો એટલે આપણા પરિવાર વ્યવસ્થિત મને મંત્ર છે બિલકુલ પહોંચવાની તૈયારીમાં છે. સાચું કીધું છે, વાગ્યો ખૂબ સરસ. હવે મને પ્રભુભાઈ સાહેબ વિનંતી છે, આપણો આપના શબ્દોમાં આ કાર્યક્રમને શુભેચ્છા પાઠવું છું. મને ધારાસભ્ય શ્રી કાબરમ, મને શ્રી પ્રભુભાઈ પંચોલે સાહેબ, ઓકે સરસ. આ ખૂબ મોટી સંખ્યામાં છે એટલે હવે તમે તો ખુરશી શાંતિથી દેખાડી દો અને આપણા ભાઈઓને ખૂબ પ્રેમથી અને ભાવથી દેખાડો. મને શ્રી પ્રભુભાઈ પંચોલે સાહેબ,
આપ સૌને પ્રણામ વંદન. માનનીય શ્રી મુખ્તાર અબ્બાસ નકવીજી હજી અહીંયા પહોંચ્યા નથી અને હમણાં જ આવશે. માનનીય શ્રી એઆઈ સૈયદજી, આદરણીય ડાયક ઉપસ્થિત આપ સૌ વડીલો, યુવા મિત્રો, આજના આ પ્રસંગે જ્યારે હમણાં નકવીજી અહીંયા પધારી રહ્યા છે ત્યારે એ ના પૂર્વ સમયે સમગ્ર રાજ્ય વકફ બોર્ડ ગાંધીનગર દ્વારા આયોજિત સુરતના મુસ્લિમ સમાજ દ્વારા આજે કાર્યક્રમ થયો છે અને કોઈ પણ કાર્યક્રમ થતો હોય એની પાછળનો નિચોડ, એની પાછળનો કાંઈ હેતુ એ આપણે પોઝિટિવ પ્રાપ્ત કરીએ તો 100% આપણે વિકાસની દિશામાં જઈ શકીએ. મિત્રો, એ ગ્લોબલના જમાનાની અંદર દુનિયા મુઠ્ઠીની અંદર આવી ગઈ છે. એક સેકન્ડની ઘટના અહીં અમેરિકા હોય એ કે યુરોપ, લોકો આપણે કરી શકતા હોય છે. વિકાસ અને ટેકનોલોજીના માધ્યમ દ્વારા, એકતા અને પોઝિટિવ વિચારધારા દ્વારા રાષ્ટ્રનું શ્રેષ્ઠ નિર્માણ કરી શકાય છે અને આ નિર્માણની અંદર દરેક લોકોનો શ્રેષ્ઠ સહયોગ હોય ત્યારે જ આપણે આગળ વધી શકીએ છીએ. આપણે આદરણીય નરેન્દ્રભાઈ વાત કરી હતી, ગરીબી સામે લડવું છે આપણે. આપણે ખોટી પ્રવૃત્તિ કરનાર લોકો સામે લડવાનું છે. આપણે શિક્ષણ વંચિત ન રહી જાય એવા લોકોને શિક્ષણ પ્રાપ્ત થઈ શકે એ માટે લડવું છે. સ્ત્રીઓ પર થતા અત્યાચાર રોકાવવા માટે આપણે એકમેક થઈને લડવું છે. ત્યારે આ સાથે સૌનો સહયોગ મળે ત્યારે દેશનું ઇકોનોમિક સાઉન્ડ થાય અને દરેક યોજનાઓ રાષ્ટ્રના છેવાડામાં છેવાડા માણસ સુધી પહોંચે એનો આપણે સાથે મળીને ભગીરથ પ્રયાસ થાય. આ પ્રયાસ દ્વારા આજે જે અહીંયા વડીલ અગ્રણીઓ વોક ઓફ બોર્ડના અગ્રણી સમાજના અગ્રણી અહીંયા ઉપસ્થિત થયા છે, ત્યારે જે વાત કહેવાની છે અને જે વિકાસની વાતો કરવાની છે એમના દ્વારા થશે. હું મારી વાણીને વિરામ આપું છું. અસ્તુ.
હેલો, મને ધારાસભ્યથી કોંગ્રેસ શ્રી પ્રભુભાઈ પાંચરે સાથે પોતાની વાણીમાં આપણે કાર્યક્રમને શુભેચ્છા આપી અને આવનાર ભવિષ્ય મુસ્લિમ સમાજ ખૂબ પ્રગતિ કરે એવી એમની લાગણી આપની સમક્ષ વર્ણવી. હવે આપણા ઇકબાલભાઈના મોટાભાઈ તરીકે જેઓ ખરેખર ઓળખાય છે અને એની લાગણી છે એવા ધંધોકાના ધારાસભ્ય ભરતભાઈ ગાંધીભાઈ દેવ સાહેબ વિનંતી છે, આપ પધારો અને આપની લાગણી આપના શબ્દોમાં વર્ણવ. મને શ્રી ગાંધીભાઈ
આજે આ સુરત શહેરના આંગણે શાળાએ ગુજરાતના વકફ બોર્ડના અધ્યક્ષ મોરબીસિંહ સૈયદ સાહેબ, આજના આ પ્રોગ્રામના અધ્યક્ષ મોરબીસિંહ નકવી સાહેબ અને મારા સાથી ધારાસભ્ય ભાઈ શ્રી જનકભાઈ, સાથી ધારાસભ્ય ભાઈ શ્રી પરભુભાઈ પાનચેરિયા સાહેબ અને વડીલ મિત્ર મોરબી ભાઈ શ્રી સદીરભાઈ સિંહજાદા અને મને અહીંયા જે આમંત્રણ આપવામાં આવ્યું છે એને ખૂબ આગ્રહ કરી અને અમારા નાના ભાઈ સરખા ભાઈ શ્રી ઇકબાલભાઈ દેરૈયા કે વર્ષોથી જેની સાથે સંબંધ છે સૈયદ સાહેબને એમાં બધા ભેગા મળ્યા ગાંધીનગરમાં, એટલે સૈયદ સાહેબનો પણ આગ્રહ હતો કે તમારે ફરજિયાત હાજરી આપવી પડશે. એટલે શાળાએ ગુજરાતમાંથી પધારેલા તમામ મુસ્લિમ સમાજના હાજીઓ અને દૂર દૂરથી પધારેલા તમામ વડીલો અને આ સ્ટેજ ઉપર બિરાજમાન તમામ લઘુમતી સમાજના વડીલ બિરાદરો આગેવાનો, આજે ગુજરાતની અંદર ગુજરાતના પનોતા પુત્ર અને આ રાજ્યના તાત્કાલિક મુખ્યમંત્રી અને આ દેશના હાલના વડાપ્રધાન કે જેને પોતાની આગવી કોઠાથી અને પોતાના વિઝનથી આ રાજ્યની 6 કરોડ જનતાને અને આ દેશની 125 કરોડ જનતાને જેના પોતાના વિઝનથી કે જેને જે જગ્યાએ સારા ગુજરાતની અંદર, સારા ગુજરાતની અંદર, સારા હિન્દુસ્તાનની અંદર, પછી સદભાવના માધ્યમથી હોય કે સૌનો સાથ સૌનો વિકાસ એવા જ તે આ ગુજરાત રાજ્યની અંદર દેશ આઝાદ થયો પછી આ ગુજરાતની અંદર પ્રથમ મહિલા મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબેન પટેલ સાહેબ કે જેને એક ખેડૂત પુત્રી હોવા છતાં પોતાની કોઠાસૂદથી ગતિશીલ ગુજરાતનું જે સુકાન સંભાળ્યો ત્યારથી ગુજરાતના 248 તાલુકાઓ છે
ત્યાં સુધી જેને સેવાના માનવી સુધી જાય અને જેને દિવસ આખો મજૂરી કરે અને સાંજે ખાવાનું મળે એવા માણસોના એવા માનવીના ઘર સુધી જાય અને પોતે દરેક ઘરની અંદર એક એક શૌચાલય ફરજિયાત બનાવી દેવાનું આવું જેને આહ્વાન કર્યું છે પોતાની કોઠાસૂરથી ગતિશીલ ગુજરાતના પરણેતા શ્રીમતી આનંદીબેન પટેલ સાહેબે એ આપ સૌ અહીંયા અમને બોલાવી અને અમારું માન સન્માન અને બહુમાન કર્યું એટલા માટે વખત બોર્ડનો અને તમામ આ પ્રોગ્રામના કાર્યકર્તાઓનો અને સારા વિસ્તારમાંથી અને ગુજરાત રાજ્ય અને દેશભરમાંથી પધારેલા તમામ હાજીઓનો ખૂબ ખૂબ આભાર માનું છું. વંદે માતરમ, ભારત માતા કી જય.
ખૂબ ખૂબ આભાર લાલજીભાઈ આપનો આપની ઉપસ્થિતિ માટે દૂરદર્શી એવા જ આપણે વચ્ચે ઓલપાડનું પ્રતિનિધિત્વ કરે છે એવા માન્ય ધારાસભ્ય શ્રી મુકેશભાઈ પટેલ પધાર્યા છે. મિત્રો, એ અબ્દુલભાઈના ખાસ આગ્રહ અને આ વખત સેમિનારમાં એમને ખાતરી આપી હતી એ આપણી વચ્ચે આવ્યા છે. આપણે શુભેચ્છા આપવા આજે એમના દીકરાનો વૈશાવ છે, છતાં એ પ્રસંગ થોડી અને સમજીને આપણી વચ્ચે આવ્યા. ખરેખર ગુજરાત વખત બોર્ડ અને ગુજરાત મુસ્લિમ સમાજ સુરત તરફથી મુકેશભાઈ પટેલનું અમે ખૂબ ખૂબ સ્વાગત કરીએ છીએ, આવકારીએ છીએ. આવો મુકેશભાઈ પટેલ ધારાસભ્યથી ઓલપાડ આવીએ.
આ તકે યતીમખાના સુરત ઇસ્લામ યતીમખાના પ્રમુખ વિનોદભાઈ શક્તિવાલા સાહેબ પણ આપણી વચ્ચે બિરાજમાન છે, સાથે બહાદુર ખાન પઠાણ કોમી એકતાના પ્રમુખ અને ચૂંટાયેલા સહકારી આગેવાન છે એ પણ, અને હુસેનભાઈ સૈયદ આ તમામનો અમે આવકાર કરીએ છીએ. ભારત માતાજી વંદે. સૌને નમસ્કાર. વકફ મિલકતની જાળવણી અને રક્ષા માટેના આજના કાર્યક્રમમાં ઉપસ્થિત ખૂબ જ ટૂંક સમયમાં આપની સમક્ષ આવી રહ્યા છે એવા કેન્દ્રીય મંત્રી નકવી સાહેબ, માનનીય શ્રી સૈયદ સાહેબ, અમારા વિધાનસભાના સાથી ધારાસભ્ય ભાઈ શ્રી પ્રફુલ્લભાઈ, ભાઈ શ્રી જનકભાઈ, ભાઈ શ્રી લાલજીભાઈ, સર્વ મંચસ્થ મહાનુભાવો અને સમગ્ર જિલ્લામાંથી પધારેલા સૌ મુસ્લિમ સમાજના આગેવાનો અને ભાઈઓ બહેનો, આ વખત ની જે મિલકતો માટેનો અને સમાજને જાગૃત કરવા માટેનો જે આજે કાર્યક્રમ રાખ્યો છે એવા જે આવા ઊંડા વિચાર ધરાવતા આપણા સમાજના જે આગેવાનોને જે એક ઉત્તમ પગલું ભર્યું છે એના માટે ખૂબ અભિનંદનને પાત્ર છે. અને જે આ વખત પહોંચી જે મિલકતો આપણે જોઈએ છે ઘણા ટાઈમથી ઘણી બધી મિલકતો આજે પણ જે રીતના પારસી સમાજની અંદર અને પારસીમાં આવ્યા છે તમે જુઓ એ રીતના ઘણી બધી મિલકતો છે પારસી સમાજની પણ આવેલી છે. એક રીતના બધી મિલકતો આ વખત બોર્ડની જ્યાં ને ત્યાં જુઓ ત્યાં બધી મિલકતો આવેલી છે. અને આજે એક ઉત્તમ કાર્ય આપના વિસ્તારમાં થવા જઈ રહ્યું છે ત્યારે ખરેખર મેં આપ લોકોને ધન્યવાદ આપ્યો છે. અને એક ગુજરાત સરકારના અમે સૌ અહીંયા ધારાસભ્ય એક સુરત જિલ્લામાંથી પધાર્યા છે, અમારા ગુજરાતમાંથી લાલજીભાઈ પધાર્યા છે. ત્યાં મેં સૌ તરફ તમને ખાતરી આપી કે જયારે પણ તમારા દરેક સમાજને કાંઈ પણ મુશ્કેલી હતા ત્યાં અમે સૌ ધારાસભ્ય આપની સમાજ ખંડે ખંડા મિલાવીને અમે ઉભા રહીશું. જયારે આજે આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ જયારે એક ગુજરાતની વિકાસની રાખા આગળ ચલાવીને આજે ભારતનું સુકાન સંભાળી રહ્યા છે ત્યારે આપને સૌને આશા છે કે આવનારા દિવસોમાં પણ આપણો આપણો દેશ આપણે સૌ સાથે હોઈને આપણે સૌના પ્રયત્ન કરીને આપણે સાથે વધારીશું તો ખરેખર આપણો દેશ દુનિયાની અંદર નકશાની અંદર પ્રથમ ક્રમે આવશે. પણ એમાં આપણા સૌની સૌના સાથની અને સૌની જરૂર છે. મિત્રો, જયારે ગુજરાતના પ્રથમ મહિલા મુખ્યમંત્રી આનંદીબેન જયારે સૌનો સાથ સૌનો વિકાસ લઈને આગળ વધી રહ્યા છે ત્યારે એમાં આપના સમાજનો અને દરેક સમાજને સાથે લઈને ચાલવાવાળા આ ભારતીય જનતા પાર્ટીમાં આવનારા દિવસોમાં તમારા કંઈક પ્રશ્નો છે તો અમે સાજાઈને હાલ કરીશું. આજે આપની સમક્ષ આ પ્રથમવાર આ મુસ્લિમ સમાજની અંદર મને પ્રથમવાર બોલવાનો મોકો મળ્યો અને બે શબ્દ બોલવાની ખાસ આયોજક તરફથી મળી એ બદલ ધન્યવાદ. જય 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 શ્રી ગુજરાત, જય જય શ્રી ગુજરાત.
ઓકે ધન્યવાદ. ખરેખર એમના પારિવારિક પ્રસંગમાં હાજર હોવા છતાં આપણી વચ્ચે આપણા સમાજ માટે આપણા માટે કામ કર્યું છે એવા માટે ધારાસભ્ય મુકેશભાઈ ધન્યવાદ. હવે કાર્યક્રમને આગલા ચરણમાં લઈ જતા જેમને સાંભળવા ખૂબ લાવો છે અપાર જે એમની જે નોલેજ છે એમની. ઓકે તો ખાસ આપણી વચ્ચે દારૂબલન દાભોલના મુખ્ય હજરત કરવાના મુખ્ય મહમૂદ બાદબી સાહેબ આપણી વચ્ચે વિરાજમાન છે. હું એમને વિનંતી કરીશ કે મુખ્ય સાહેબ આવો અને આપની વાણીથી આપણા એક દિનની નજરથી આપની વાણી દીધો હજરત કરવાના જનાબ મુખ્ય મહમૂદ બાદબી સાહેબ.
الحمد لله رب العالمين والصلاة والسلام على سيدنا محمد وعلى آله وصحبه أجمعين. دو طرح کی باتیں مجھے عرض کرنی تھی. ایک بات تو سچی اور متولی حضرات سے اور دوسری وقف کے ذمہ دار سے. પહેલી વાત તો એ સમજના હે કે વકફ હૈ ક્યા ચીજ. વકફ જો હૈ એ અરબી લેંગ્વેજ મે સે આયા હુઆ શબ્દ હૈ ઓર વકફ કો જબ હમ ગુજરાતી ભાષા મે લાતે હૈ તો ઉસકા ભાષાંતર હોતા હૈ કોઈ વસ્તુ ને રોકી લેવી અને એની વિસ્તૃત છણાવટ આપણે કરીએ તો વકફનો મિનિંગ એ થાય કે કોઈ માણસ પોતાની પ્રોપર્ટી કે પોતાની કોઈ વસ્તુને પોતાની માલિકીમાંથી કાઢી નાખે અને પરમેશ્વર અલ્લાહની માલિકીમાં આપી દે એને વકફ કહેવામાં આવે. એનો મિનિંગ શું થયો ભાવાર્થ એ સમજવાની જરૂર છે. આ આપણો દિલ માનવીનું દિલ છે, વાઘ ને કુત્તાનું દિલ નથી. માનવીના દિલના અંદર એક લાગણી હોય, ભાવના હોય, કોઈકની સેવા કરવાની, કોઈકને રાહત પહોંચાડવાની, કોઈકને સુખ પહોંચાડવાની. પોતાની એ ભાવનાને એ બે રીતે પૂર્ણ કરી શકે. પૂર્ણ કરવાની એક રીત તો એ છે કોઈની સેવા કરી દીધી, કોઈ ભૂખ્યો મળ્યો એને જમાડી દીધું, તરસ્યો મળ્યો એને પાણી પીવડાવી દીધું અને એટલી મોટી નેકીને સવાબને પૂર્ણનું કામ છે કે પૈગંબર હઝરત મોહમ્મદ સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમની એક વાત રજૂ કરો કે કાલે લાસ્ટ જસ્ટિફાઈડ ડે જેને આપણે કયામતનો દિવસ છે, હિસાબનો દિવસ છે, તે દિવસે સમગ્ર માનવ જાતિના મેળાવડાના વચ્ચે પરમેશ્વર અલ્લાહ એમ કે છે એ મારા બંદાઓ હું દુનિયાનો ભૂખ્યો હતો, તમે મને જમાડ્યો નહીં. તો માણસો કે છે એ પરમેશ્વર એ અલ્લાહ તમે તો બધાને જમાડતા હતા, તમે કેવી રીતે ભૂખ્યા રહેતા હતા. તો અલ્લાહ તાલા એ કહે છે કે મારો એક બંદો એક માનવ એક ઇન્સાન ભૂખો હતો, જો તમે તેને જઈને જમાડશો તો એવો સવાબ ને એવો પુણ્ય મળશે જે અલ્લાહને જમાડવાના ઉપર મળે છે. ત્યાર પછી અલ્લાહ તાલા એમ કહે છે કે મારો એક બંદો એક માણસ એમાં મુસ્લિમ હિન્દુનો કોઈ શબ્દ નથી, મને માફ કરજો. કોઈ પણ માણસ બીમાર હતો, માંદગીના દિશાને હતો, એ મનુષ્ય એ માણસ તો તમે તેની દવા નહીં કરી. તો માણસ સમુદાય એમ કે છે એ પરમેશ્વર એ અલ્લાહ તમે તો કુરાનમાં કહેલું વૈદા મરીઝ તો હોવો એ સીન જે બીમાર થાય છે તેની શિફા હું આપું છું, એ પરમેશ્વર, એ અલ્લાહ તમે કેવી રીતે બીમાર ને માંદા થઈ ગયેલા અને તમને કેવી રીતે દવાની જરૂરત હોય? તો અલ્લાહ તાલા કયામતના દિવસે કહે છે, એ મારા બંદા, જગતના અંદર મારો એક બંદો, મારો સર્જક જેને મેં પેદા કરેલો, તે મનુષ્ય બીમાર હતો, હું તેને દવા પીવડાવતો તો એવો સવાબનો પૂર્ણ મળતો જે અલ્લાહને દવા પીવડાવવા પર મળે છે. આ માણસની એક ભાવના છે સેવા કરવાની, એ સેવા કરવાની ભાવનાને પૂરી કરવા માટે કદી તો એ સ્પષ્ટમ કાર્ય કરે, કોઈને દવા આપી દીધી, કોઈને રોટી આપી દીધી, કોઈની સેવા કરી દીધી, અને એક લોંગ ટર્મ સેવા કરે. લોંગ ટર્મ સેવાનો મિનિંગ એ થયો કે તે પોતાની પ્રોપર્ટી, પોતાની કોઈ વસ્તુ પોતાની માલિકીમાંથી કાઢીને લોકોની સેવાના માટે, ધર્મના કામના માટે આપી દે, એને કહેવામાં આવે વકફ. અને એ જ વકફનો સારાંશ છે. બીજી વાત, આ જે વકફ છે એ વકફ કોઈ નાની પડતી વસ્તુ નથી. નહીં જાણતા હોય તો જાણી લ્યો, પૈગંબર હઝરત મોહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમ જ્યારે પૈગંબર, મેં આપકો હદીસ સુના રહા હું, બહુ ધ્યાન સે ઇસકી તરફ તવજ્જો દે. પૈગંબર હમારે હઝરત મોહમ્મદ રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમ જબ દુનિયા સે ગયે તો દુનિયા સે જાતે જાતે, યે બહુત ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ હૈ, આપ ઇસકો ધ્યાન સે સુને. હમારે પૈગંબર હઝરત મોહમ્મદ રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમ જિસ દિન દુનિયા સે ગયે ઉસ દિન અપને પાસ જીતની ભી ચીજે થી, જીતની પ્રોપર્ટી થી, વો તમામ ચીજ ઓર તમામ પ્રોપર્ટી અલ્લાહ કે દીન કે લિયે વકફ કરકે ગયે થે. નબી કી એક પ્રોપર્ટી ભી કિસી કે લિયે નહીં છોડી, જનરલ વકફ કરકે છોડી. ઉસકે બાદ દૂસરે ખલીફા હઝરત ઉમર રજી અલ્લાહ તઆલા અન્હુ, સૈયદના ઉમર ફારૂક રજી અલ્લાહ તઆલા અન્હુ, ઓર તીસરે ખલીફા હઝરત ઉસ્માન ગની રજી અલ્લાહ તઆલા અન્હુ, ઇન્હોને ભી અપની બહોત સારી પ્રોપર્ટી અલ્લાહ કે નામ કે ઉપર વકફ કર દી થી ઓર ખુદા કે નામ પર છોડ દી થી. યે હૈ વકફ કા ખુલાસા ઓર વકફ કા મિનિંગ. બુઝુર્ગો, વકફ જો આદમી કરતા હૈ વો હમેશા કે લિયે ઉસ પ્રોપર્ટી કો પરમેનન્ટ કર લેતા હૈ. ઇસલિયે કે જબ ઉસને અલ્લાહ કે નામ પે, ધર્મ કે કામ કે લિયે, સેવા કે કામ કે લિયે દે દી તો ઉસકા સવાબ, ઉસકા ફાયદા ઉસકો હમેશા મિલતા રહેગા, દુનિયા સે જાને કે બાદ ભી મિલતા રહેગા. ઓર ઇસલિયે હમને સે હર આદમી કો કોશિશ કરની ચાહીએ હમેશા, હમને સે હરેક આદમી કોશિશ કરે કે જ્યાદા સે જ્યાદા વકફ કરે. અબ એક દો બાત મુજે ખાસ અર્જ કરની હૈ, ઉસમે સે એક બાત યે કે યે જો ટેક્સ કા મસલા હૈ, 2% હો 7% હો, ઇસ સિલસિલે મેં હમારી એક છોટી સી ગુજારિશ ઓર દરખાસ્ત યે હૈ કે જો ભી ટેક્સ આયેગા વો વકફ કી આવક મેં સે જો આયેગા, તો વકફ કરને વાલા જબ વકફ કરતે વક્ત પર કિસી ચીઝ કી શરત લગાતા હૈ કે મેરી પ્રોપર્ટી કો ઇન ઇન ચીઝો કે અંદર ઇસ્તેમાલ કિયા જાયેગા, તો ફિર ઉસકે વિરુદ્ધ કરના યે નાજાયજ હૈ, ગુનાહ કા કામ હૈ ઓર યે હરામ કામ હૈ. ઓર મેં બહોત દાવે સે કહેતા હું, ચૂંકિ મેં હર મસલક કે ફતવે કો પઢતા હું, બહોત જિમ્મેદારી સે મેરે અલ્ફાઝ હૈ, ઇમામ અહલે સુન્નત મૌલાના અહમદ રઝા ખાન સાહેબ કે ફતવે કો મેં અપને સાથ જરોક્ત કરકે લાયા હું, ઇસીલિયે લાયા હું કે અગર વકફ કરને વાલે આદમી ને વકફ કરતે વક્ત પર જો શરત લગાઈ કે મેરી વકફ કી ઇનકમ ઇન ચીઝો મેં ખર્ચ કરે, ઇસકે વિરુદ્ધ કરના નાજાયજ ઓર હરામ કામ હૈ. اب جب وہ چیز وقف کرنے والے نے صرف اس کے لیے وقف کر دی تو اس کے اندر ٹیکس لینے کا کیا مطلب ہوتا ہے؟ چاہے 2% ہو, 5% ہو, 7% ہو, ہر مسلک کا یہ متفقہ فتوا ہے. میں ذمہ داری کے ساتھ یہ بات عرض کرتا ہوں. ایک میری خاص گزارش یہ تھی ان ذمہ دار اور وڈیل حضرات کو. دوسری امپورٹنٹ بات, جب ہماری گورنمنٹ آف انڈیا کا رول ہے کہ کھیتی ایگریکلچر انکم کے اوپر کوئی ٹیکس نہیں لیا جاتا, تو جو زمینیں ہماری وقف ہوئی ہے اس وقف زمین کی آوک کے اوپر کیوں ٹیکس لیا جاتا ہے؟ یہ بھی جو ہے میں آپ کی ذمہ داروں اور وڈیلوں سے عرض کروں گا. اور تیسرا پوائنٹ جو مجھے بہت امپورٹنٹ عرض کرنا ہے, مجھے وقت کو باندھ دیا گیا لیکن پھر بھی مجھے عرض کرنا ہے, یہ بہت ضروری بات ہے اس وجہ سے کہ وقف جو ٹریبنل بنے گی, وقف جو ٹریبنل بنے گی تو اس وقف ٹریبنل میں ہر مسلک کے مفتیوں کو لینا ضروری ہے. وقف ٹریبنل میں ہر مسلک کے مفتیوں کو جو جس میں جا کر جو فتاوا کو سمجھتے ان کو لینا ضروری ہے. مجھے معاف کریں گے, آلے رسول ہیں ہمارے سید صاحب اور آلے رسول کا ہم بہت احترام کرتے ہیں, لیکن میں گجرات کی طرف ساتھ میں لے کر کے آیا ہوں, ان کی پریس کانفرنس کے اقتباسات میرے ساتھ میں ہیں. معاف کریں گے آلے رسول ہونے کے ناطے سے دریا دلی سے ان کا ایک اسٹیٹمنٹ جو نیوز پیپر میں چھپا ہے اس کے حوالے سے امام اہل سنت مولانا احمد رضا خان کا فتویٰ بھی اس کے بارے میں ساتھ لایا ہوں. حضرت نے صاف لکھا ہے کہ جو قبرستان کسی قوم کے لیے, کسی خاندان کے لیے, کسی بستی کے لیے نام و نام وقف ہوا ہو اس قبرستان میں دوسروں کو دفن کرنے کی اجازت نہیں ہے. یہ لکھا ہوا ہے ساتھی, وہ فتویٰ لے کر کے آیا ہوں. اس لیے یہ امپورٹنٹ مسائل ہیں کیونکہ وقف کا تعلق شریعت اور مذہب کے قانون سے ہے. اس لیے وقف بزنس سگنل کے اندر ہماری درد مندانہ اپیل ہے کہ ہر مسلک کے مفتیوں کو نمائندگی دی جائے, ساتھ تب جا کر کے اوقاف کا صحیح تحفظ ہو سکے گا. اپیل میں صرف 2 منٹ لوں گا, تیسری نہیں. یہ بات عرض کرنی کہ اگر ہمارے اوقاف پوری دیانتداری کے ساتھ ہم کو حوالے کیے جائے اور اس کی ذریعے اس کی انکم کو مسلمانوں پر پوری امانتداری کے ساتھ خرچ کریں گے تو انشاءاللہ ہندوستان میں کوئی مسلمان بچہ ادھڑ نہیں رہے گا اور کوئی مسلمان کو نوکری ڈھونڈنے کی ضرورت نہیں پڑے گی. ہمارے اوقاف کو اگر پوری دیانت کے ساتھ ہمیں حوالے کیا جائے تو میں بہت ذمہ. اور آخری بات میری, یہ ہمارا کتنا پیارا گلدستہ رکھا ہوا ہے نقوی صاحب آپ کے سواگت کے اندر اور سید صاحب سارے ذمہ داروں کے لیے, کتنا پیارا یہ پھول کا گلدستہ پھول دانے رکھے ہوئے. اس میں قسم قسم کے پھول ہے, کوئی لال ہے, کوئی سفید ہے, کوئی ہرا ہے. ہمارا ہندوستان یہ پھول دستہ اور گلدستے جیسا ہے. میں اوپر تک میری آواز پہنچانا چاہتا ہوں, ہمارا ملک, اس میں بچنے والی تمام قومیں یہ گلدستہ اور پھولوں کی طرح ہے. اس میں ایک پھول بھی منجھایا ہوگا تو ہمارے دیش کا نقشہ پوری دنیا کے سامنے خراب جائے گا. یہ پھول دستہ اسی وقت اچھا لگے گا جب اس میں جتنے پھول ہیں وہ سب کھلے ہوئے ہوں, اور اس گلدستے کے پھول ہندوستان کے تمام قومیں ہیں. اگر اس قوم کو بھی پوری امانت کے ساتھ ترقی میں آگے بڑھنے دیا گیا انشاءاللہ ہندوستان پوری دنیا میں ہم کہہ سکیں گے چھاتی ٹھوک کر سارے جہاں سے اچھا ہندوستان ہمارا, ہم بلبلے ہیں اس کی تو وہ فتح ہمارا. میں پھر سے معذرت کھاؤں اگر کوئی بات غلط کہہ دیا تو آپ سے دعوانا الحمد للہ رب العالمین. آپ خوب شانتی آپ آنند پرسنگ سے آپ آٹھ بڑی سنکھا میں
તો બહુ શાંતિથી બેસીએ. જરા ઝડપથી ચોકમાં
أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم لقد كان لكم في رسول الله أسوة حسنة لمن كان يرجو الله واليوم الآخر وذكر الله كثيرا ولما راى المؤمنون الاحزاب قالوا هذا ما وعدنا الله ورسوله وصدق الله ورسوله وما زادهم الا ايمانا وتسليما من المؤمنين رجال صدقوا ما عاهدوا الله عليه فمنهم من قضى نحبه ومنهم من ينتظر وما بدلوا تبديلا ليجزي الله الصادقين بصدقهم ويعذب المنافقين إن شاء أو يتوب عليهم إن الله كان غفورا رحيما صدق الله العظيم.
દોષક તમામ તારીખ અલ્લાહ માટે છે. અલ્લાહના નામથી આપણે કાર્યક્રમને આગળ કર્યો. કાર્યક્રમના આગલા ચરણમાં લઈ જતા સ્વાગત પ્રવચન માટે આપણે સ્વાગત પ્રવચન ચાર વચ્ચે લઈશું. જનાબ આપણી વચ્ચે મુખ્તાર અબ્બાસ નકવી સાહેબ આપણી વચ્ચે બિરાજમાન થયા છે, ત્યારે એમને સાથે પહેરાવી દે અને સાથે એમને ફૂલનો હાર અને સાથે એમની સાથે જોડાશે. ઇકબાલભાઈ ડેરા, અફઝરખાન પઠાણ, માસ્ટર અબ્દુલભાઈ ડેરૈયા તમામને ઝડપથી મંચ પર આવી દો. મને સાહેબ થઈ લો તેઓ આવકારી લેશે. આવો અફસર, આવો. ખૂબ જ મજાના ભાવથી ખાન માસ્ટર અબ્દુલભાઈ અને શકીલ પણ સાથે આ હારમાં જોડાશે. અન્નુભાઈ આવો સાથે અમારા પરિબાપુ. દોસ્તો આપણી વચ્ચે જોરદાર ચાલ્યો છે. જનાબ મુખ્તાર અબ્બાસ નકવી સાહેબ મને મંત્રીશ્રીને તો અને સાથે સહી સાહેબને પણ સાથે કરાવીને અભિવાદન કરી રહ્યા છે. મને ચેરમેનશ્રી વકફ બોર્ડ ગુજરાત અને એક ખૂબ સુંદર મજાના ભાવથી હારથી મહેમાનોને માન દલ પર દીધાને એ નવી રીતે મહાન સાચું સ્વરૂપ પડે એવા જ ભાવથી એક જોરદાર કાર્યથી બંને મહાનુભાવોને આહાર પહેરાવીને આ તમામ મહેમાનોને આવકારી રહ્યા છે. ત્યાર બાદ દોસ્તો દોસ્તો આવા જ સુંદર મજાના ભાવથી હવે આપણી વચ્ચે બીજા મહેમાનો બિરાજમાન છે. એવા આપો મહેમાન એવા જનાબ પ્રદીપભાઈ ત્રિજાદા સાહેબ ઉપસ્થિત છે. હું વિનંતી કરીશ કે અબ્દુલભાઈને કેટલું એમનું સ્વાગત કરશે. પ્રદીપભાઈ ત્રિજાદા ઝડપી આવો. ફૂલો કટાવટ તૈયાર હતો એમની બાજુમાં જ બેઠેલા મનશ્રી રાજાભાઈ પટેલ મને ધારાસભ્યશ્રી એમના સ્વાગત માટે હું વિનંતી કરું છું. શ્રી સલીમભાઈ રૂટવાલા કુસુરભાઈ બિંદાલ એમના સ્વાગત માટે હું મોહસુનભાઈ લોખંડવાળાને વિનંતી કરું છું. ઝડપથી આવશે મોહસુન. ત્યાર
નથી. મને ધારાસભ્ય જનકભાઈ બધા માન્ય ધારાસભ્ય શ્રી એમના સ્વાગત માટે હું ફરી બાપુને વિનંતી કરું છું. ફરી બાપુને કે તેઓ એમનો સ્વાગત કરશે. એમની બાજુમાં બેઠેલા કોંગ્રેસના માન્ય એમએલએ શ્રી પ્રભુભાઈ પાનપુરે સાહેબના સન્માન માટે ઇઝરાયલભાઈ શેઠને વિનંતી કરું છું કે તેઓ પુરુષોત્તમ એમનું સ્વાગત કરશે. ઇઝરાયલ છે સામે જરાક આપવા જાઓ કોર્ડિનેશન કરશો. ત્યાર પછી એમની બાજુમાં બેઠેલા ભાઈભાઈ કાપડિયા એમના સ્વાગત માટે હું સલીમભાઈ ખાઈ એમને વિનંતી કરીશ કે તેઓ એમનું સ્વાગત કરશે. ધન્યવાદ સલીમભાઈ. કાદરભાઈ વાડીવાલા એમને વિનંતી છે. ઓકે હાલો આપો હું મુકેશભાઈના સ્વાગત માટે એમને વિનંતી કરું છું. હા સાથે ધન્યવાદ. આપણા બીજા ધારાસભ્ય ખાસ બંધુકાથી વિરાજમાન છે શ્રી નાગીરામ મોર એમના સ્વાગત માટે હું જાકીર ચાંદ એમને વિનંતી કરું. જાકીરભાઈ ઝડપ છે. ઓકે અનિતભાઈ એમની બાજુમાં બેઠેલા અનિતભાઈ સિંગવાલા એમને વિનંતી છે કે એમને સાહેબનું સ્વાગત દીપકભાઈ આઠિંગાવાળા એમનું સ્વાગત કરશે. અનિતભાઈ સિંગવાલા આપણી વચ્ચે સાહેબ સાહેબની બાજુમાં બેઠેલા એવા સીઓ શ્રી ખાન સાહેબના સ્વાગત માટે હું વિનંતી કરું છું. ઇમ્તિયાઝભાઈ બંગેવાળા અને સાકેત પટેલ સાથે જોડાશે. ઇમ્તિયાઝભાઈ બંગેવાળા ઝડપ છે. ઓકે એમની બાજુમાં બેઠેલા જેના નિશાળ શેખ સાહેબ એમના સ્વાગત માટે હું વિનંતી કરું છું. શ્રી સાકિબ પટેલ સાકિબ પટેલ હાજી હસનભાઈ હાજી હસનભાઈ ઝડપથી આવતો મને શેખ સાહેબને આવકાર દેતો. પાંચ આગળના હજરત સૈયદ ઇબ્રાહિમ જમાલુદ્દીન સાહેબ એમના સ્વાગત માટે હું વિનંતી કરું છું. સહી જરદોશ એમને વિનંતી છે. આવો સાહેબ આવો જરા વચ્ચે આવીને લાઇબ્રેરી કરજો. જરા અતુલભાઈ તમે એને સેન્ટર માં ઓકે જનાબ સૈયદ કમાલુદ્દીન સાહેબ આપણી વચ્ચે વિરાજમાન છે એમના સ્વાગત માટે હું વિનંતી કરું છું. સૈયદાબેન પઠાણ એમના સ્વાગત માટે હું વિનંતી કરું. સભી જરદોશ મોહમ્મદ હનીફ પટેલ મોહમ્મદ હનીફ પટેલ અત્યારે આપને વિનંતી છે સાહેબનું સ્વાગત કરે છે. અચ્છા મોહમ્મદ હનીફ પટેલ ઝડપથી આવો ઉપર. ઓકે ઓકે આપણી વચ્ચે મોહમ્મદ અલી પટેલ આવો ભાઈ ઝડપથી સાહેબની બાજુમાં બેઠેલા હાજર આવો ભાઈ તમે બાજુમાં મુફતી સાહેબ મુફતી ઉર્માએ કિરામે તમે તમામ સ્વાગત માટે હું સાહેબની વિનંતી કરું છું. અબ્દુલભાઈ આપ સાથે જોડાઈને તમામ સન્માન કરે છે. સુલતાનિયા જીમખાના તરફથી જે આંગણે આપણે દેખાતી એ સંસ્થાના મંત્રી શ્રી હનુભાઈ સિંગવાલા ખાસ સાહેબનું સન્માન કરવા ઈચ્છી રહ્યા છે ત્યારે એમનું સન્માન કરશે. હનુભાઈ સિંગવાલા મુખ્તાર અબ્બાસ નકવી સાહેબનું સન્માન આપને વિનંતી છે. આપનું આજે આંગણે આપણે હમ જહા બેઠે હૈ વો વહાં કે સેક્રેટરી હૈ ઠીક હૈ રણબીર જીમખાના કે વો સેક્રેટરી હૈ ઠીક હૈ. જોગા કરના સેકન્ડ રો મેં જો બેઠે હૈ સુંદર આપ લાઇઝરી કરો. સેકન્ડ અને થર્ડ માં જે મહાનુભાવો બેઠા છે ઝડપથી આપણે લેટ ચાલી રહ્યા છીએ, તમામ વાતકે આપણે સ્વાગત કરીએ અને ઝડપથી આપણા જે બાકીના મહેમાનો છે એમને આપણે આવકારી લઈએ. ઝડપથી સેકન્ડ અને થર્ડ માં જે મહાનુભાવો બેઠા છે તમે સાંકેતિક રીતે સ્વાગત કરી લેશો. ધન્યવાદ દોસ્તો. ખાસ આજે જેટલો સન્માન છે એવા ત્રણ વચ્ચેના ટ્રેક પર થોડા ઉભા રહેશું. ધન્યવાદ સાહેબ. સેકન્ડ અને થર્ડમાં તમામ મહાનુભાવોને સાર્વજનિક રીતે આપણે આવકારી લઈએ. ખાસ હવે જરા માઇક પાસે ખસી જાઓ પ્લીઝ. આ પાછા રહી જાઓ બધા મિત્રો. જે ત્રણ વ્યક્તિઓનું જે વિશેષ સન્માન ઇક્કલભાઈ જઈ રહ્યા અને અબ્દુલભાઈ જઈ રહ્યા અને સમગ્ર ટીમ કરવા જઈ રહી છે એવા સૌથી પહેલા તો આરિફભાઈ હંસારી, જેમણે સુપર નેશનલ ચેમ્પિયન ગોલ્ડ મેડલ સ્પીડ સ્કેટિંગમાં કરી છે અને ન્યુયોર્ક સિટીથી સ્કેટિંગ મેરેથોનમાં વિનર રહી ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરેલ છે. માત્ર એક નહીં એવા લગભગ 37 જેટલા ગોલ્ડ મેડલ આ રમત ગમત ક્ષેત્રમાં જેમણે પ્રાપ્ત કરેલા છે. એવા આરિફભાઈ અંસારી કે જેઓ એલએલએમ ની ડિગ્રી યુકેથી પ્રાપ્ત કરી છે અને તેમના યુવાન એડવોકેટ છે. એમનું ટ્રોફી અને ફિલ્ડથી સન્માન કરવા માટે માનનીય કેબિનેટ મંત્રી શ્રી મુખ્તાર અબ્બાસ નક્વી સાહેબને વિનંતી કરું છું કે આપના શુભ હસ્તે આવા રમતવીરનું સન્માન આ તકે થાય એવી અમારા સૌની લાગણી અને માંગણી છે. આરિફ અંસારી સાહેબ આપણે તારી હતી વધારી લઈએ કે આપણા ગામના યુવાન એડવોકેટ અને સ્કેટિંગમાં ગોલ્ડ મેડલ બીજા રાંદરના રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય શાયર ઇકબાલભાઈ મલિક વસીમ મલિક સાહેબનું પણ ટ્રોફીથી એમને સુરત રત્ન એવોર્ડ પણ પ્રાપ્ત થયેલ છે. એવા ઇકબાલ વસીમ મલિક સાહેબનું પણ માનનીય મંત્રી શ્રી મુખ્તાર અબ્બાસ નકવી સાહેબ સન્માન કરી રહ્યા છે. આપણે સૌ તારી હજી વધારી લઈએ. રાંદરનું નહીં સુરતનું નહીં ગુજરાતનું ગૌરવ છે મિત્રો. એવા ત્રીજા ઉસ્માનભાઈ મોદન સાહેબ પણ આપણી વચ્ચે છે, જેઓ સરખેજ અમદાવાદથી એમને પધારેલ છે. વકાફની મિલકતોનું રક્ષણ અને જાળવણી ખરેખર એમના હસ્તે થઈ છે. ખૂબ સારી રીતે એમણે વકાફની મિલકત જે બીજી જગ્યા પર ચાલી ગયેલી એ વકફને ફરી પાછી પરત કરાવવામાં એમણે અગ્રત તેનું ફાળો ભર્યું છે. એવા ઉસ્માનભાઈ મોદન સાહેબનું પણ મુખ્તાર અબ્બાસ નકવી સાહેબના હસ્તે સન્માન થઈ રહ્યું છે. અહીંયા સન્માન કાર્યક્રમ ત્રણ વિશિષ્ટ સન્માન કાર્યક્રમો અહીંયા પૂરા થાય.
હવે આપણે વક્તવ્યના દોર તરફ જઈ રહ્યા છીએ. ગાંધીના ગુજરાતમાં ગુજરાતની દુનિયા પ્રજા વચ્ચે ગાંધીનું ગુજરાત અને મોદી સાહેબનું સામ્રાજ્ય ગુજરાતના પનોતા પુત્ર જે દિલ્હીમાં બેઠા છે અને પ્રતિનિધિ સ્વરૂપે આપણી વચ્ચે માનનીય શ્રી નકવી સાહેબ પધાર્યા છે ત્યારે આપણી સૌની મીટ છે એમને સાંભળવાની. શ્રી સાહેબ આપણી વચ્ચે એક નજરાણું રહ્યા છે. આજે ગુજરાત શાળાએ વકફ બોર્ડની એક વાત વકફ બોર્ડના એક નિયમો અને આ ટ્રસ્ટ અંગેની એક જાગૃતતા આવી છે. એક બહોળી જાગૃતતા માટે આ દક્ષિણ ગુજરાતનો એક મોટો સેમિનાર થયો છે ત્યારે ગાંધીના ગુજરાતમાં આપણી સુરતની પવિત્ર તાપીની ધરતી ઉપર જેમ નર્મદે કહ્યું છે કે સુરત સોનાની મૂળક ડાયમંડ સિટી તરીકે ઓળખાતું હિન્દુસ્તાનનું એક આ મહાનગર આપણે એની વચ્ચે આપનું સ્વાગત કરતા અમે તમામ સુરતવાસીઓ અને દક્ષિણ ગુજરાતના જગતજનો આપનું હૃદયપૂર્વક હાર્દિક સ્વાગત કરીશ. હવે હું ઇકબાલભાઈ નિર્ણયને વિનંતી કરીશ કે પંચમહાલ જિલ્લામાંથી એક મોટો યુવાન સમાજનો સમૂહ આવ્યો છે. હું ઇકબાલભાઈ વિનંતી કરીશ એક જ સેકન્ડમાં બંને મહાનુભાવોનું સન્માન સાહેબ શ્રી નકવી સાહેબ અને માનનીય શ્રી સુરેશ સાહેબ આપી દો. ત્યારબાદ આ વકફ સેમિનારના આયોજક પાયામાં છેલ્લા 3 મહિનાથી સુરતમાં ધામા નાખીને બેઠા છે. અમારો સૌરાષ્ટ્રનો શ્રી ઇકબાલભાઈ ડેરિયા જે અનેક સંસ્થાઓ સાથે જોડાયેલા એક સારા સારા અમરેલીની શાળા ગુજરાતના ઉદ્યોગપતિ છે અને એક રાજકીય અસ્થિ છે, પણ એનું મોટું કામ સમાજ સેવાનું છે. એક જેને આપણે કહી શકીએ કે એક બિન સાંપ્રદાયિક નેતા જેને ત્યાં સવારમાં એક પાર્લામેન્ટ શરૂ થાય એના દિલ્હીમાં એવો એક યુવાન આજે સુરતને આને આપણે બધાને ભેગા કર્યા છે, એમને આપણે સાંભળીએ. આપનું સૌનું સ્વાગત ભાઈ ઇકબાલભાઈ દેડિયા કરશે. માનીય શ્રી ઇકબાલભાઈ દેડિયા,
સલામ અલેકુમ. માફ કરજો, હું કાઠિયાવાડી છું એટલે મને ઉર્દુ કે હિન્દીનો મહાવરો નથી, હું કાઠિયાવાડી ભાષામાં જ બોલી મારી વાતને મુરગી મારા વડી એઆઈ સૈયદ સાહેબ બાબા સાહેબ નકી સાહેબને પહોંચાડશે એવી અપેક્ષા છે. છેલ્લા ઘણા દિવસથી આ સુરત અને ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓના પ્રતિનિધિઓ છે, હું કહેતો આવ્યો છું બધાના કે મારા બે એજન્ડા છે કે એક તો તમે તમારું 40-50 વર્ષની વયની વચ્ચેના માણસો નામ ભૂલાવીને આ તમે અલ્લાહના કામ માટે વકફ એટલે અલ્લાહની મિલકતોના કામ માટે કબ્રસ્તાન મસ્જિદ દરગાહોના માટે જો તમે કામ કરશો તો જ આ કામ થશે, કારણ કે આ કામમાં નામ નથી. બીજી વાત કે તમામ લોકો ફિરકા પરસ્તી મટાવીને એક મંચુ કરાવે એટલા માટે ને પાછળ કોઈ પેલી નથી એવા લોકો અમે આ વાતને લઈને વકફની મિલકતો મસ્જિદો કબ્રસ્તાનોની લોકોની જાગૃતિ માટેનું એક અભિયાન ચલાવ્યું છે. મને એમ થયું કે મારે આ કામ માટે થઈને હું ઘણા સમયથી ગુરુજી નતીન સાહેબને સાંભળતો હતો, જોતો હતો અને એમને એટલા આપના વિભાગનું મંત્રી પણ આપ્યું તો હું એમના પીએ હરીશભાઈને વિનંતી કરી, હરીશભાઈ ને ટાઈમ આપો મારે સાહેબને મળવું છે. તો કે ભાઈ તમારે કામ જોતું એ શું ભાઈ મારે કામ છે, એક સામાન્ય માણસ તરીકે મળવું છે, મને ખબર છે સાહેબ સામાન્ય માણસ ના માણસ છે. તો એને મને ટાઈમ આપ્યો, હું ગયો દિલ્હી ગયો અલ્લાને કરવું સૌથી આ દિન નું તે દિવસે ઇન્તકાલ થવાથી માનની પીએમ વડાપ્રધાન થાય છે એમને ભારત સરકારના પ્રતિનિધિ તરીકે ત્યાં મોકલ્યા તો માત્ર ને માત્ર 1.5 મિનિટ માટે પણ આ નકલી સાહેબ મને મળ્યા. એને મારો ચહેરો વાંચ્યો, એમને કીધું કે સાહેબ અમે કાઠિયાવાડનો એક આ વખતની જાગૃતિ માટેનો નવા કાયદાના અનુસંધાને એક ખૂબ મોટો સેમિનાર કર્યો, મુરબીઓ તમે નહીં માનો 4000 માણસો એક નાના એવા ગામમાં સમગ્ર કાઠિયાવાડના ભેગા થયા, એનો ઉત્સાહ ને ઉમિત્રી અમે પૂરા ગુજરાતનો સેમિનાર સૈયદ સાહેબને કીધું કે તમારા વડપણ હેઠળ આપણે નકલી સાહેબને લાવવા છે, કોઈ પણ સંજોગોમાં લાવવા છે, કોઈના કામ માટે લાવવા છે. એમાં અમારા મોરબી સુરતના મિત્રો એમનો એટલો સંસ્કાર મળ્યો કે આજે આપણી વચ્ચે બેઠા છે, હું એમનો દિલથી સ્વાગત કરું છું ને આભાર માનું છું. મારી વાત બીજી એ છે કે આ સુરતમાં આવ્યા પછી અહીંયા પ્રશ્ન નક્કી થાય એવા છે કે કબ્રસ્તાનોની વસ્તી બધી કબ્રસ્તાનોની જરૂરિયાત છે. તો આ સરકારમાં આપણા તરફથી સૂચના આપવામાં આવે કે વહી શકે કબ્રસ્તાનો નિયમ થાય. બીજી વાત એસએમસીની અંદર અત્યારે સુરતના આ સિટીની અંદર અમારી પાસે છેલ્લા 10 દિવસમાં મુરબી અહીંયા કેમ્પ ઓફિસ આપી તો લગભગ 50 થી ઉપર મજૂરીઓ રજીસ્ટ્રેશન માટે આવી છે. હું વિનંતી કરું છું નકલી સાહેબ અને સૈયદ સાહેબને કે કદાચ લોન લઈને પણ તમે આ મજૂરોની કમ સે કમ ટ્રસ્ટ અને કમિટી બનાવી આપજો કે જેથી કરીને અલ્લાહની મિલકત બચી શકે. ત્યાં દરરોજ 5 ટાઈમ રસ્તાઓ થાય છે. બીજી વાત કે સાઉથ ગુજરાત અને સૌરાષ્ટ્ર ઝોનના લોકોને પૂરા ગુજરાતની અંદર વકફ બોર્ડની ગુજરાત રાજ્ય વકફ બોર્ડની એક જ ઓફિસ છે, લોકોને 500-500 કિલોમીટર સુધી દૂર સુધી જવું પડે છે. તો આ બંને વિસ્તાર માટે ઝોનલ ઓફિસ આજે જાહેર કરો એના માટે સેન્ટ્રલમાંથી તમારે મંજૂરી આપવી પડેલું હોય તો આપ મંજૂરી પણ આપો અને એના માટે જે કરવું પડે કરો. અમે આ 10 મિનિટની મુલાકાત આ કાઠિયાવાડી ભાષામાં તમે અમને વાંચ્યા અને મેં તમારો ચહેરો તમારું ટીમ જોઈ લીધું છે. અમને ઉમ્મીદ છે આજના ઘણા બધા પ્રશ્નો છે, ત્રણેય મુદ્દા છે. ડોનર ઓફિસ આપો, મંદિરોના વખત કમિટીઓ બનાવી આપો, અને એસએમસીની અંદર રજૂઆત કરવા માટે ઉભો જો છું. આપનો ખૂબ ખૂબ આભાર માનું છું, આપનું સ્વાગત પણ કરું છું, અને ફરી વખત જયારે જયારે જરૂર પડે ત્યારે દિલ્હીમાં બેસીને આપણે સરકાર આપજો, અને અમારી ખાતરની વાત ને 40-50 ની ઉંમરના માણસોને કામ કરવાની હિંમત આપજો અને સરકાર આપજો એવી અપેક્ષા સાથે હું વધુ ટાઈમ નહીં લેતા આપનો ખૂબ ખૂબ આભારી છું.
અલ્લાહ. 36 વર્ષ સુધી પોલીસ વિભાગમાં એડિશનલ ડીજી તરીકે, સુપ્રકાશ તરીકે, ઓફિસર તરીકે બે વખત જે સવાગની સેવા કરી છે એવા રાષ્ટ્રપતિ એવોર્ડ વિનર મોસિન સવાગનો ઘરેલો, અને ખાસ તો રિટાયર થયા પછી બાકીનું જીવન પોતાનું માત્ર પરિવારનું નહીં પણ સમગ્ર કોમને એમનો આપણે લેવાનું એના કહ્યું છે. સાહેબના પ્રવચન પછી એમને બાકી પોતાનું જીવન માત્ર પરિવાર માને પણ સમગ્ર કોમને પોતાનો પરિવાર માનીને કોમની ખેતર કરતા જેમને સાંભળવા ખૂબ આવે છે એવા સાહેબ સાહેબની વિનંતી છે કે તો આપણી વચ્ચે આવે અને કોમને માર્ગદર્શન આપશે. શ્રી સાહેબ એઆઈ સૈયદ સાહેબને આપ નામથી ને કામથી પરિચિત છો. વર્ષો સુધી પોલીસ ડિપાર્ટમેન્ટમાં અગ્રણી સેવા કર્યા પછી 2 રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા છે, પોલીસ મેડલ પણ મળ્યા છે. આપણે ત્યાં ગુજરાતમાં સુંદરસિંહ ભંડારી માનની શ્રી ત્રિપોર્ટને ચોક્કસ તેમને રાષ્ટ્રપતિ એવોર્ડ મળ્યો હતો, અને તેઓ માનવ સંશોધન વિકાસ ક્ષેત્રે ભારત સરકારના સુરક્ષિત લીડર તરીકે વિશ્વમાં પણ તાળીમ લેવા પોતે ગયેલા. એક પાટણ જિલ્લાના સિદ્ધપુર તાલુકાના એક નાના એવા ગણવાડાની પ્રાથમિક શાળામાં ભરીને એક અહીંયા સુધી પહોંચેલા એવા ચેરમેન માનની શ્રી શ્રી સાહેબને હું વિનંતી કરીશ કે આજથી આ સભાને સંબોધો. માનની શ્રી સાહેબ સલામ, સુરત સલામ. આદરણીય નકુ સાહેબ, ઇકબાલભાઈ, હયાત ખાન, અબ્દુલ ખાન, કિશોરભાઈ, અમારા વકફ બોર્ડના મેમ્બર લાલજીભાઈ એમએલએ, જનકભાઈ એમએલએ, રાજુભાઈ પટેલ, પ્રફુલભાઈ પાનસુરિયા, બહુ લેટ થાય છે એટલા માટે હું પણ કદાચ શોર્ટ કરીશ, પણ તમને વખતો વખત મળતો રહીશ અને વકફની વાત આપની સાથે કરવા માટે હું બંધાયેલો છું એટલા માટે આપની સાથે વાતો કરીશ. આજે 2-3 વાતો મારે કહેવી છે. પહેલા તો એક સંદેશા 2-3 આવ્યા છે, આપની પાસે વાંચી લઉં છું. પ્રદીપસિંહ જાડેજા આપણા મંત્રીશ્રી છે, કાયદો અને ન્યાય ક્ષેત્રના, એમનો એક મેસેજ છે કે ગુજરાત રાજ્ય વકફ બોર્ડ ગાંધીનગરના સહયોગથી સુરત ખાતે સમસ્ત ગુજરાત મુસ્લિમ મસ્લિમ સમાજ દ્વારા વકફ કિંમતોની જાળવણી, રક્ષણ, સુધારણા અને તેના વિકાસ માટેના સેમિનારનું આયોજન થયેલ છે. પૂર્વ નિર્ધારિત કારણોને લીધે ઉપસ્થિત રહી શકું તેમ નથી. વકફ મિલકતોની જાળવણી, રક્ષણ અને સુધારણાની મૂળભૂત જવાબદારી મુસ્લિમ સમાજની છે, અને આ માટે રાજ્ય સરકાર પણ વકફ બોર્ડના માધ્યમથી હર હંમેશા આપની સાથે છે. આ કાર્યક્રમની સફળતા એટલું જો પ્રદીપસિંહ જાડેજા. બીજો મેસેજ, સંદેશો ગતિશીલ ગુજરાતના પ્રણેતા આપણા મુખ્યમંત્રી આનંદીબહેનનો છે. આનંદીબહેને કહ્યું છે કે આપણે જેની બંદગી કરીએ છીએ એવા પરમ તત્વની મિલકત, પરમ તત્વ એટલે અલ્લાહની મિલકતોની જાળવણી, એનું સંરક્ષણ અને એનો વિકાસની જવાબદારી આપણી સૌની સહયારી, આપણી બધાની ભેગી, એટલે એની જાળવણી કરવાનું કામ પણ આપણા ગતિશીલ ગુજરાતના પ્રણેતા આનંદીબેન પટેલ છે. વકફની વાત કરીએ છીએ જયારે 1200 વર્ષ પહેલા આપણને પાંચ ધોરણે આપણને વકફનો એક આપણને કન્સેપ્ટ આપેલો, વકફ એટલે અલ્લાહની મિલકત. અલ્લાહની મિલકત જયારે વેડફાય છે, જયારે એનો દુરુપયોગ થાય છે, ત્યારે હદીસની અંદર અમાનતનું વર્ણન કરે છે. અબુ હુરૈરા રઝિયલ્લાહુ તઆલા કહે છે કે જયારે અમાનતોને વેડફી નાખવામાં આવે
તો કયામતની રાહ જુઓ. પૂછવામાં આવ્યું કે અહીં અલ્લાહના રસૂલ અમાનતોને બરબાદ કરવાનો મતલબ શું છે? આપે ફરમાવ્યું કે જયારે જવાબદારી લાયકાત વિનાની વ્યક્તિને સોંપવામાં આવે તો કયામતની તમારે રાહ જોવાય પડે. સૂરે નિશા કહે છે કુરાનની અંદર, સૂરે નિશા, ત્યારે મુસલમાનો હોય ઈમાનવાલાઓ, અલ્લાહ તમને આદેશ આપે છે કે અમાનતો અમાનતદાર લોકોને સોંપો. જયારે લોકો વચ્ચે કહો તો ન્યાયપૂર્વક અલ્લાહ તમને સુજામણ આપે છે અને ચોક્કસપણે અલ્લાહ બધું સાંભળે છે અને જુએ છે. આ બાબતની અંદર હું આપ લોકોને ત્રણ શબ્દો આપું છું. અંગ્રેજીના ત્રણ શબ્દો છે ઇથોસ, પેથોસ અને લોગોસ. સમાજશાસ્ત્રના ઇથોસ એટલે પ્રકૃતિ, પેથોસ એટલે કરુણા હૃદય, અને લોગોસ એટલે તાર્કિક તર્ક લોજિક. અને જો તમારા શરીરની સાથે જો તમને સરખાવવામાં આવે એને મૂકવામાં આવે તો તમે જુઓ છો, સાંભળો છો, બધું કરો છો, તમારી પ્રકૃતિ છે એને ઇથોસ કહેવામાં આવે. પેથોસ તમે દિલ્હી અંદર, તમને દિલ્હી અંદર જે દયા થાય છે એની મદદ કરવાની ભાવના ઉભી થાય છે એને પેથોસ કહેવામાં આવે છે. એની અંદરથી એટલે હાર્ટ કહેવામાં આવે. અને ત્રીજો શબ્દ છે લોગોસ, કે જેની અંદર દિમાગનું કામ છે, તર્ક કરવામાં આવે છે, દલીલ કરવામાં આવે. આપણી બધાની કમનસીબી છે, કદાચ હું આપ કોઈ ટીકા નથી કરતો, પણ હું પણ સ્વીકારું છું કે હું પણ એ સમાજમાંથી આવું છું કે આપણે ફક્ત ઇથોસ અને પેથોસ સુધી પહોંચી શક્યા છીએ. લોકો તર્ક કરવાની આપણી હતી, આપણી તાકાત તો છે પણ તર્ક આપણે કરી શકતા નથી. જેમાં યંગ ફ્રેન્ડ ખાસ કરીને યુવાન મિત્રોને હું વિનંતી કરું છું કે કોઈ પણ વસ્તુ તમે સાંભળો, કોઈ પણ વસ્તુ વાંચો, કોઈ પણ જુઓ તો તર્ક તો કરો ભાઈ આ કેમ થયું. આ કોઈની વાત સાંભળી અને મહેરબાની કરીને આપણે અવડા માર્ગે અથવા ગેરમાર્ગે દોરાવવું નહીં. આપણે વકફની વાત કરું છું, વકફની મિલકત કેટલી વેરફાય છે? વકફ 12,000 જેટલી આપણી પાસે વકફની મિલકતો છે, છતાંય એની અંદર તકરારી કેસો બહુ જોવા મળે. હવે તકરાર સામી છે મને ખબર નથી પડી, તકરારી સાના માટે છે? અલ્લાહની મિલકતમાં જો તકરાર કરતા હો તો મને લાગે છે બે પક્ષો ના હોવા જોઈએ, એક પક્ષો હોય છે અલ્લાહની તકરાર માટે, બે પક્ષો ના હોવા જોઈએ. આ તો તકરારી હોય છે, તકરારની અંદર જે તમને ન્યાય આપવામાં આવે છે, જો ન્યાયથી તમને પસંદ ના પડે કોર્ટમાં જઈને ઉભા છો. કોર્ટની અંદર આજે કેટલાય કેસો 10-10 વર્ષથી કેસો આપણા પડ્યા, આમને આમ જો કેસો રહેશો તો આ બધું તકરારની અંદર કોર્ટની અંદર બધા કેસો જતા રહે. અને ખાસ કરીને ફેરફાર રિપોર્ટ બહુ સામાન્ય વાતો છે આપણી, ફેરફાર રિપોર્ટ માટે કેસ, કોર્ટની અંદર કેસ, ગેરવહીવટ માટે કોર્ટની અંદર કેસ. હું એમ આપને વિનંતી કરું છું કે અલ્લાહની મિલકતનું જો રક્ષણ કરવું હોય, અલ્લાહની મિલકતની જો જાળવણી કરવી હોય તો ભેગા થઈને બેસી કોઈ પણ જાતની ફિરકાબંધી રાખ્યા વગર મહેરબાની કરીને બેસો, વકફની મિલકતનું અલ્લાહની મિલકતનું રક્ષણ કરો. ઇકરાનભાઈએ એક એવી વાત કરી કે આ સાંકળ, બધા મિત્રો અહીંયા પણ બેઠા છે સ્ટેજ ઉપર, એકતાની વાત કરી. આ હિન્દુસ્તાન એક હતો, શરૂઆત ક્યાંથી થઈ એનો થોડી નાની વાત હું આપને કરું છું. 1894ની અંદર કલકત્તાનો ગવર્નર લેન્ડ ટાઉન કરીને હતો, લેન્ડ ટાઉન. એ વખતે ભારતની અંદર જુદી જુદી કેન્ટોનમેન્ટ, 350 જેટલી કેન્ટોનમેન્ટ હતી, એની અંદર કતલખાના પર રહેતા, જ્યાં ગાયનું માંસ પીરસવામાં આવતું અંગ્રેજોને કેન્ટોનમેન્ટના લોકો. 1857નો સત્તર સ્વાતંત્ર્ય સંગ્રામ થયો, સંગ્રામ પછી એકતા જે જોવા મળી, જેની અંદર નેશન ફર્સ્ટ, કેરેક્ટર બસ, આ બે સૂત્રો મળ્યા હતા, નેશન ફર્સ્ટ, કેરેક્ટર બસ. આ એકતાને તોડવા માટે અંગ્રેજો કઈ કારસો કર્યો, એમનો દિમાગ લડાયો, તર્ક કર્યો કે આ એકતા હિન્દુ મુસ્લિમ એકતા ક્યારે સુધી પડે. લેન્ડ ડાઉન 1894 કાગળ લખ્યો કે જેટલી કેન્ટોનમેન્ટ એરિયા છે એની અંદર જેટલા કતલખાના છે એની અંદર મુસ્લિમોને નોકરી આપી દો. આ ઓન પેપર કાગળ ઉપર નોકરી મુસ્લિમોને આપી દો, એટલે ત્યાં ગાય કપાશે, બદનામ મુસ્લિમો થશે, માસ્ક થશે અંગ્રેજો થશે.
અને આના પછી પહેલું તોફાન, પહેલું કોમી તોફાન 1 ડિસેમ્બર સલકત્તા મંદિરના ડાકર ચોરાણોમાં થયું. બાજુકા જફરે 1857 નો જે સ્વતંત્ર સંગ્રામ થયો એની અંદર કોઈ અંગ્રેજે જઈને કહ્યું હતું બાજુકા જફરને કે દબ દબે મેં દમ નહીં, અબ જાન બતાવો ખેર થી, એ જફર અબ હો ચુકી તલવાર હિન્દુસ્તાન પર, હવે આપ દબદબા રહેવા દો, એકતાની વાતો છોડો, હવે આ તલવાર જે હિન્દુસ્તાનની છે હવે અંગ્રેજોની થઈ ચૂકી છે. ત્યારે બાદશાહ જફરે જવાબ આપ્યો હતો કે હિન્દીઓ મેં જબ તલક રહેગી બુ ઈમાન જી, હિન્દીઓ મેં જબ તલક રહેગી બુ ઈમાન જી, જા લડે લંડન પલક યે તેજ હિન્દુસ્તાન કી. આવો જવાબ બાદશાહ જફરે હતો. એ બાદશાહ જફરની હાલત અહીંયા ખબર પણ એને બે ગજ જમીન થી અહીંયા આપી ગઈ અંગ્રેજોએ, તે રંગૂનમાં દફન કરવા પડે. આ એક કારણ. બીજું કારણ, હંમેશા આપણે જાહેરમાં ગુજરાતમાં રહીએ છે છતાં બીજા સમાજથી થોડા અલગ પડવાની વાતો થાય. આપણે મહારાષ્ટ્રની અંદર મુસ્લિમ તો મરાઠી બોલી શકતો હોય, રાજસ્થાનની અંદર રાજસ્થાન બોલી શકતો હોય, તામિલની અંદર તામિલનો મુસ્લિમ તમિલ બોલી શકતો હોય, ગુજરાતના મુસ્લિમ ગુજરાતી કેમ ના બોલે જાહેરમાં? જેથી અલગતા પણ કોઈને ના લાગે, એક સમાજ લાગે, એક સમાજની અંદર બધા ગુજરાતી સમાજ લાગે. ગુજરાતનો પ્રાઇમ મિનિસ્ટર જયારે દિલ્હીમાં બેઠો છે ત્યારે લોકોને બી લાગવું છે ગુજરાત એક છે, ગુજરાતનું ખમીર છે, ગુજરાતનું સમાજ. આજ નરેન્દ્રભાઈએ જયારે હું વખતનો ચાર્જ લેતો હતો ત્યારે મને એમણે એક વાત કરેલી, આપણી સમક્ષ કહેવા માંગુ છું. એમના હિન્દુ ઇન્વર્ટેડ પ્રમાણની અંદર અચ્છા આપણે ચાર્જ લઈએ, મને કે જીગર જઈએ સમાજની સેવા કીધી, જઈએ સમાજની સેવા કીધીએ. એટલે મેં કહ્યું સર વખત મેં ગડબડ, ત્યારે એમણે એમ કહ્યું હતું કે વખત મેં ગડબડ, સિર્ફ ગડબડ નહીં બહુ ગડબડ હે, આપ સમજી શકો છો કેટલી ગડબડો છે. આ જો ગડબડને દૂર કરવામાં આવે તો હું ખાતરી આપું છું, ખાતરી 5 વર્ષ જો મને આપવામાં આવે છે સીધા વહીવટની અંદર તો મને લાગે કે તમારે તમારા દવાખાનાની અંદર એક પંચો મેડિકલનો ખર્ચ વધુ પડે, તમારા છોકરાને એક પણ દિવસ તમને એની ચોપડી માટે કે એજ્યુકેશન માટે ખર્ચો નહીં કરવો પડે એની ખાતરી આપો. 2 વસ્તુઓ મહેરબાની કરીને કરો. એક તો વકફનો જે મિલકત છે, વકફની જે જેટલી આવક છે એને સાચવો અને એનો સાચો હિસાબ રજૂ કરો. હરિયાણા વકફ બોર્ડનું વાર્ષિક આવક 25 કરોડ છે વર્ષે, આપણા કરતા 1/2 મિલકત છે હરિયાણાની, અડધું નાનું છે કે છતાંય હરિયાણાની 25 કરોડની ઇન્કમ છે. પંજાબે એ લોકો મેડિકલ કોલેજ, ડેન્ટલ કોલેજ, MBA કોલેજ, બધી કોલેજો ચલાવે, બેરોને પેન્શન આપે. જયારે અહીંયા ડબલ પ્રોપર્ટી છે, મિલકતો છે, ડબલ સ્ટેટ છે છતાંય ફક્ત ને ફક્ત 1 કરોડની આપણી આવક. હું એમ કહું છું બીજા 25 કરોડ જાય છે કે, તો મહેરબાની કરીને જો સાચવવામાં આવે તો મને લાગે છે હરિયાણા કરતા આપણે મોડલ નંબર 1 થઈ જઈએ, એટલે નંબર 1. બીજું, જકાત ફંડ આપ વાપરો છો ગુજરાતની અંદરથી દર વર્ષે 80-90 કરોડ રૂપિયા ગુજરાત બહાર જાય, ખબર નથી વકફનો પૈસો ક્યાં વપરાય, જકાતનો પૈસો. મારા પોલીસના અનુભવ પ્રમાણે હું એટલું પણ કહી શકું કે ફોરેનથી આવેલો જકાતનો પૈસો પણ અહીંયા લોકો પોતાના માટે વાપરે. હું કોઈના પર એડ્યુકેશન લખતો હતો પણ મારું આ ઇન્વેસ્ટિગેશન છે, બહારથી આવેલો પૈસો જકાતનો પૈસો પણ આપણે આપણા માટે વાપરીએ. મહેરબાની કરીને જકાતનો પૈસો સાચવો અને શિક્ષણ માટે વાપરો તો મને લાગે છે દિવસ હવે દૂર નથી કે આ કોમ કોઈની પાસે આમ કરીને બેસે. આશા રાખું છું નકવી સાહેબે મને કહ્યું કે 5-10 મિનિટમાં પૂરા કરીને, કારણ કે એમને બહુ એમને એપોઇન્ટમેન્ટ દેતા, એટલે હું ખરેખર નકવી સાહેબનો આભાર એટલા માટે માનું છું કે ઘણી વસ્તુ હા ના હોવા છતાંય એમણે આપણું આમંત્રણ સ્વીકાર્યું, આપણને આભારી કર્યા છે, આપણને ઓર્ગેનાઇઝ કર્યા છે. એના માટે વખત બોર્ડ ચેરમેન તરીકે, હું ચેરમેન તરીકે અને મારા બોર્ડ વતી, બોર્ડના મેમ્બરો વતી અને સુરતની પ્રજા વતી નકવી સાહેબનો ખૂબ ખૂબ આભાર માનું છું. ફરી વખતે મળીશું ઇન્શાલ્લાહ. ખુદા હાફિઝ. અસલામ
અલૈકુમ. આભાર સાહેબ, આભાર. કાર્યક્રમને આગલા ચરણમાં લઈ જતા હવે હું કેન્દ્ર સરકારના લઘુમતી અને સંસ્કૃતિ બાબતના માન્ય મંત્રીશ્રી મુખ્તાર અબ્બાસ નકવી સાહેબને વિનંતી કરું છું કે તેઓ આવે અને પોતાનું મંગલ ઉદ્ઘાટન કરશે. सबक कर पिताए ने दिखा दिया ये सबक, रोशनी रात की बन जाए सारे जमाने के लिए। दोस्तों हम आज आपने जम्मू सम्मान करूँ थे एवं हमारा शायर अपना गुजरात ना अपना रामेर ना है वो कहे थे कि अदावत से ना नफरत से ना दहशत से निकला है निकलता है, किसी भी मसले का हल तो सिर्फ मोहब्बत से निकलता है। दोस्तों एवं आज भाव थी अपने बच्चे मन मंत्री लघुमती और संसदीय बाबत में प्रभार संभालता केंद्र सरकार में एक मुस्लिम समाज में जबरदस्त नेतृत्व करता है मन मंत्री श्री मुख्तार अब्बास नकवी साहब जोरदार कार्य थी अपने सब आवकार्य मंगल उद्बोधन साबर श्री मुख्तार अब्बास नकवी साहब।
गुजरात वक्फ बोर्ड के चेयरमैन जनाब सैयद भाई, यहाँ पर मौजूद बहुत ही सम्मानित विधायक राजा भाई पटेल, मुकेश भाई पटेल, प्रफुल्ल भाई परसेरिया, जनक भाई पटेल, लालू भाई मेयर, किशोर भाई बिंदल जो महानगर पालिका के शासन पक्ष के नेता है, राजीव भाई पीरजादा जो कांग्रेस के एक्स मेयर भी हैं, इकबाल भाई और मंच पर मौजूद सभी सम्मानित साथियों, और यहाँ इतनी सुबह से पूरे गुजरात के कोने कोने से आए हुए बुजुर्गों दोस्तों मुझे जब सैयद भाई ने कहा कि आपको गुजरात में और सूरत में इस प्रोग्राम में आना है तो मैंने जो है वो कहा मैं इंशाल्लाह जरूर आऊंगा, और आपके बीच में जो आपकी दिक्कत है परेशानियां हैं उससे रूबरू भी होंगे, और कभी और भी मौका लगेगा तो इस तरह की बड़ी मीटिंग के बजाय अलग अलग जगहों पे छोटी मीटिंग रखी जाए, 50-25 लोगों के ग्रुप के साथ मीटिंग रखी जाए, उनसे रूबरू बात हो, और बात होने के बाद उनकी दिक्कतें क्या है परेशानियां क्या है वो क्या चाहते हैं वो बेहतर तरीके से उसमें बातचीत हो सकती है। अब कभी ऐसे प्रोग्राम रखिएगा तो मैं जरूर उसमें आने की कोशिश करूंगा। वक्त के सवाल, वक्त प्रॉपर्टी के सवाल बहुत दिनों से मैं बचपन से सुनता आ रहा हूं, आप भी बचपन से सुन रहे होंगे, लेकिन उसका हल नहीं हुआ होगा। ये भी है उसकी दिक्कत उसकी परेशानी उसके उसके सवाल को जब से मुल्क आजाद हुआ है उससे पहले भी रहे होंगे लेकिन तब से वो चली आ रही है। जब अटल बिहारी वाजपेयी जी की 1998 में सरकार की और प्राइम मिनिस्टर अटल बिहारी वाजपेयी तो उस वक्त जो है वो एक डेलीगेशन पूरे हिंदुस्तान के तमाम उल्मा थे, तमाम और दानिशमंद लोग थे और इम्पोर्टेंट लोग थे, वो प्राइम मिनिस्टर अटल बिहारी वाजपेयी साहब से मिले और उन्होंने उस पर कहा कि ये जो वक्त का एक्ट है ये बहुत पुराना है, लोगों ने उससे बना दिया था, उसके बाद फिर एक नया बना लेंगे उसमें भी कोई दम नहीं है, एक नया एक्ट बनना चाहिए जिससे वक्त की प्रॉपर्टी की हिफाजत भी हो सके उसके डेवलपमेंट के रास्ते भी हो सके। उसके बाद वो एक किसी वक्त का जो एक्ट है वो पार्लियामेंट के तहत बना हुआ है तो प्राइम मिनिस्टर अटल बिहारी वाजपेयी जी ने मुझे इस बात का सूची है कि मुझे उस जो पार्लियामेंट की ज्वाइंट से पार्लियामेंट्री कमेटी बनी उसका मुझे चेयरमैन बनाया और उसमें तमाम पार्टियों के एमपी थे, तमाम पार्टियों से अलग अलग पार्टियों से लोकसभा से और राज्यसभा से एमपी बने और लगभग जो है वो कम से कम 7 साल तक 8 साल तक बल्कि वो अलग अलग जगहों पे कमेटी जाती रही, लोगों से बातचीत करती रही और एक नया वक्त एक्ट बना, पार्लियामेंट ने उसको मंजूरी दी और वो नया वक्त एक्ट बन चुका है और अभी जो वक्त बोर्ड के चेयरमैन होते हैं वो नए वक्त एक्ट के तहत होते हैं जिसमें कि उनको थोड़ी पावर भी ज्यादा है, उन्होंने काम करने के मौके भी ज्यादा है, मौके की कमी होगी, मैं ये नहीं कहता कि इसमें कमी नहीं होगी लेकिन एक चीज जो शुरू जाकर कर है मैंने महसूस किया कि वक्त की जो प्रॉपर्टीज है वो किसी गैर ने हमें जख्म नहीं दिया है, जख्म अपनों नहीं दिया। वक्त की प्रॉपर्टी पर अगर किसी ने नाजायज कब्जे किए हुए हैं, उस पर लूट की हुई है तो कोई गैर नहीं है, वो सब अपने ही लोग हैं। 10% अगर कहीं किसी गैर ने किया होगा तो 90% उसके गुनाहगार और उसके जिम्मेदार खुद अपने लोग हैं जिन्होंने कि वक्त की प्रॉपर्टी पर कब्जा किया और उन्हें वक्त माफिया कहते हैं। किसी की हिम्मत नहीं है, किसी सरकार की हिम्मत नहीं है कि उनके पर हाथ लगा दे, वो सरकार के पास पहुंच जाएंगे और कहेंगे कि हमारे पास इतना वोट है, तुमने हमारे हाथ लगाया तो तुम्हारे पास तो वोट खनक जाएगा। वो एकदम ठेकेदार रहते हैं, कोई सरकार आए कोई सरकार जाए उन्हें वो उनकी जो ठेकेदारी है चौराहट है वो नहीं जा पाती। हम जब सरकार में आए तो हमने सबसे पहला काम किया कि दिल्ली के सत्ता के गलियारे में जो सत्ता के कलाम थे जो जमे रहते थे, कहते थे कि कोई सरकार आ जाए दिल्ली के सत्ता के गलियारे में ये सत्ता के कलाम तो कायम रहेंगे, उनको हमने वहां से भगाया। हमने कहा कि आप यहां से निकल जाओ नहीं तो तुम यहां से निकाल करके जेल में डाल ही जाओगे, उसके बाद तुम हिंदुस्तान से बाहर भाग गए कि और कहीं भाग गए। और आज नरेंद्र मोदी जी की सरकार कुल 10 महीने से ज्यादा हो रहे, एक भी बेईमानी के एक भी भ्रष्टाचार के मामले नहीं आए, वो इसलिए नहीं आए कि सत्ता के गलियारे में जो सत्ता के दलाल थे वो अब नहीं रह गए। दिल्ली के अंदर हमें अपने गुजरात में भी यही करना होगा। हम बात करते हैं बहुत बड़ी बड़ी तरक्की की बात करते हैं, मैं जब मिनिस्टर बना हूं मैं राज्य अभ्यर्थ मिट्टी का के महकमे का बना तो मैंने एक बार चेक किया ऊपर को लाया थे, मैंने कहा भैया ये बताओ कि अरबों रुपए का फंड बताते हो कि ये मुसलमानों के रोजगार के लिए है, ये मुसलमानों के एजुकेशन के लिए है, ये मुसलमानों के स्कूल बनाने के लिए दिए गए हैं, ये इसके लिए दिया जाए, ये उसके लिए दिया जाए, अरबों ढको अब उसकी गिनती मैं आपको नहीं बता सकता, जिनकी गिनती लगेगी तो आपके दिमाग होश में जाएंगे। हमने कहा बता दो कहां कहां दिया तुमने, उनका साथ केरला में इतना गया है, आंध्र प्रदेश में इतना गया है, तेलंगाना में इतना गया है, महाराष्ट्र में इतना गया है, मैंने कहा मुझे स्लिप दे दो और मैंने वो स्लिप दे दी और मैं सीधे पहुंच गया केरला बिना ऑफिसर को लिए हुए और केरला पहुंच करके मैंने उस इलाके में मैं गया जिस इलाके में भी कहा गया था कि 100 करोड़ से ज्यादा इस पिछले 2 महीनों में दे दिया गया है स्कूल बनाने के लिए, सड़क बनाने के लिए, उस इलाके की तरक्की के लिए। मैंने पूछा कि भैया हमने दिल्ली से 100 करोड़ आपके लिए भेजा है, आपने जो है कोई यहाँ पर उसका इस्तेमाल हुआ है? उसमें कोई आदमी नहीं खड़ा हुआ, उसने कहा कि हमने तो बता नहीं कहा है। इसी तरह से तेलंगाना में आंध्र प्रदेश में एक बहुत बड़े सोशल पोलिटिकल इंसान है और बोले गए उनसे वहां पूछा हमने कहा यहां भी कुछ नहीं हुआ। ये जो पैसा
दिल्ली से आए या गांधीनगर से आए डेवलपमेंट के लिए वो जो बीच में नोट किया जाता है, ऐसे लीडरों की पहचान आपको भी करनी होगी और उनको रोकने का काम आपको भी करना होगा। ये बहुत बड़ा एक विरोध करता है जो कि आपके नाम पर आपके कहते हैं कि हम आपके जो है वो रिप्रेजेंटेटिव है आपके नाम पर वो देंगे। और भाई आपको हर आदमी को आम आदमी लोग जो है वो दिल्ली और गांधीनगर में चीफ मिनिस्टर और प्राइम मिनिस्टर के पास और मिनिस्टर के पास तो नहीं जाएंगे, वो जरूर चले जाते हैं। आप फोटो देखेंगे दिल्ली में मिनिस्टर से मिलते हुए तो आप जब 20 साल से देखेंगे तो 20 साल में वही घूम फिर करके कोई भी मिनिस्टर होगा कोई भी प्राइम मिनिस्टर होगा वही सब मिलते हुए दिखाई पड़ते हैं। गांधीनगर में भी जाते होंगे वहां भी फिक्स लोग होंगे, केरल भी फिक्स होंगे। इसलिए हमें वह बोर्ड के जो चेयरमैन साहब है वो हो या जो और भी हमारे उन्हें सीधे लोगों तक पहुंचने की जरूरत है, लोगों को इस बात का एहसास कराने की जरूरत है कि जो आपके डेवलपमेंट के लिए पैसे दिए जा रहे हैं जो आपके डेवलपमेंट के लिए काम हो रहे हैं उस काम का असर आपको नीचे तक होना चाहिए। आज जो है वो रोजगार की बात है तरक्की की बात है, केंद्र की जो सरकार है यहां की जो सरकार है मजबूती के साथ चाहती है कि तरक्की की रोशनी आखिरी आदमी तक पहुंचे, हर गरीब तक पहुंचे, हर कमजोर तबके तक पहुंचे। आज ज्यादातर भी 50% से ज्यादा जो मुसलमान है वो गरीबी की रेखा से नीचे रह रहे हैं, बेरोजगार है, रोजगार मिल नहीं रहा है, बरसों से वो तासुब का कर्ज झेल रहे हैं। सेक्युलरिज्म के नाम पर सेक्युलरिज्म के सियासी सूरमाओं ने खूब जम करके उनका राजनीतिक शोषण किया, पोलिटिकल एक्सप्लाइटेशन किया और उनकी गरीबी बेरोजगारी पसमानगी हर दिन दूनी रात चौबीस सौंपी है। माशाला से आज क्या उसकी ज्यादा दिक्कतें हो सकता है ना हो, लेकिन अगर मुल्क के और हिस्सों में जाकर आप देखेंगे तो बहुत ज्यादा है। हमने ये हमारा ये कमिटमेंट है कि हम आखिरी आदमी तक डेवलपमेंट की रोशनी विकास की रोशनी पहुंचे, इसके लिए हम काम करेंगे और उसके रास्ते में कोई भी सत्ता का दलाल उसके रास्ते में कोई भी बेईमान नहीं आने पाएगा और कोई भी होगा उसके खिलाफ कड़े से कड़े कदम और कड़े से कड़े कार्रवाई होगी, उस पर नजर आनी क्योंकि जब तक बीच से नीचे खत्म नहीं करेंगे। आप एक पानी रख दीजिए खड़े में क्योंकि उसके बाद नीचे थोड़ा लीक होता रहेगा तो आप भरते जाएंगे नीचे गायब होता जाएगा, भरते जाएंगे गायब होता जाएगा, भरते जाएंगे गायब होता जाएगा, उसका फायदा आपको नहीं पहुंचेगा। वो लीक करने वाला जो लीक करके ले जाएगा लीक चुना ले जाएगा। ये एक सवाल है और मैं नहीं कह सकता हूं कि उस सवाल पर हम बहुत ईमानदारी के साथ ले रहे हैं। जहां तक सेकुलरिज्म की बहुत बहस होती है बहुत चर्चा होती है कार्यकारी का सेकुलरिज्म से आप ही हमारे साथी लोग बहुत प्यारे लोग कहते हैं सेकुलरिज्म खतरे में है। अरे भैया सेकुलरिज्म जो है इस मुल्क के डीएनए में है, इस मुल्क के लोगों के खून में है, रगों में बसा हुआ है, उसको कोई नुकसान नहीं पहुंचा सकता, उसको कोई खत्म नहीं कर सकता क्योंकि सेकुलरिज्म जो है वो इसके इस मुल्क के लोगों ने पसंद किया है, चुना है। जब मुल्क आजाद हो रहा था जिस वक्त मुल्क आजाद हो रहा था टुकड़े हो रहे थे उस वक्त पाकिस्तान ने कहा आप इस्लामिक मुल्क बनाएंगे, हिंदुस्तान जो है वो कहता कि हम भी हिंदू राष्ट्र बनेंगे, नहीं हिंदुस्तान की मजारिटी कमेटी ने कहा नहीं हिंदुस्तान सेकुलर मुल्क बनेगा और इसमें तमाम लोग जो लोग रहेंगे वो तमाम बराबर के हिस्सेदार और तमाम बराबर के भागीदार रहेंगे। इसलिए वो सियासत में कोई भी मुल्क है
इस मुल्क के में सुगंधित की जड़ें बहुत गहरी है, बहुत मजबूत है, उसे कोई नुकसान नहीं पहुंचा सकता। इस बात का आपको हम यकीन हो जाना चाहते हैं। बेहतर इससे कहता हूं कि हुकूमत में तूफान क्या देखता है, खुदा है मुझे बात क्या देखता है। तो हाकिम बना है तो इंसाफ देकर तो हिंदू मुसलमान क्या देखता है, कोई भी हुकूमत करता है तो हिंदू और मुसलमान देखकर नहीं करता, अगर कर सकता है। हर कोई भी पार्टी होगी, कोई भी हुकूमत होगी, वो तब तक मुकम्मल पार्टी और तब तक मुकम्मल हुकूमत नहीं हो सकती जब तक कि आखिरी आदमी तक का विश्वास, आखिरी आदमी तक का यकीन उसके साथ लग गए। हम इस बात को नहीं सोचते कि वोट के लिए नहीं है, हम ये बात सिर्फ नहीं कह रहे कि वोट मिलेगा कि नहीं मिलेगा, सरकार बन जाएगी, सरकार बिगड़ जाएगी, लेकिन यकीन जो है वो सबसे ज्यादा जरूरी है। लोगों का यकीन, लोगों का विश्वास, और इसलिए हम सिक्योरिटी और प्रॉस्पेरिटी, तरक्की और सुरक्षा दोनों पर हमारा मजबूती के साथ जोर है। कुछ बिखरी हुई बहती हुई बातें आप सुनते होंगे, वो आती है जाती है, ऐसी चीजों का ना कोई दम होता है ना ऐसी चीजों में कोई उसका वजूद होता है, वो अपने आप अपनी मौत मर रही है। जीरो टॉलरेंस हमने कहा है, हम जीरो टॉलरेंस बिल्कुल बर्दाश्त नहीं करेंगे ऐसी किसी चीज को जो कि मुल्क की एकजहती के लिए, मुल्क के सौहार्द के लिए, यूनिटी के लिए और हार्मोनी के लिए किसी तरह का नुकसान पड़ता है। आज पूरी दुनिया भर हिंदुस्तान की तरफ बहुत मजबूती के साथ देख रही है। जब मुल्क तरक्की करेगा तो क्या कोई किसी एक कम्युनिटी के लिए, किसी एक इलाके के लिए तरक्की नहीं होगी, जो तरक्की होगी पूरे के पूरे मुल्क के लिए, मुल्क के हर हिस्से के लिए। और इस काम में हमारी सरकार बहुत मजबूती के साथ कर रही है कि देश की जो गवर्नमेंट है उसके साथ हम मिलकर के जो भी होगा वो जरूर तेजी के साथ करेंगे। लेकिन इतना ही हम जरूर कहना चाहेंगे कि आपात के मुद्दे बहुत हम सबके दिलों से जुड़े हुए हैं, उसका जो है वो बेजा इस्तेमाल, उस पर जो है वो सबसे बहुत बर्दाश्त से बाहर होते हैं। और इस बात जो है वो जो आपने वो आपके क्रिमिनल बन गया, आपके साथ क्रिमिनल बना क्या वो कोई जज आपके यहाँ नहीं हो, अच्छा चाहे कितनी जगह पे आपका यहाँ ऑफिस है वक्त पर रीजनल ऑफिस नहीं है कोई, तो आपको लिख के मुझे रेस्ट्रिक्ट कर, तो उससे जो है हम पूरी तरह से और उसका इस्तेमाल जो है स्कूलों के लिए होना चाहिए, उसका इस्तेमाल जो है वो कौन सी और तरक्की से जुड़े हुए उसके सवाल के लिए होना चाहिए। बड़े बड़े कम्युनिटी सेंटर बन सकते हैं और भी काफी कुछ हो सकता है, उसमें वक्त है, उसमें बहुत कुछ दे दिया गया है, बहुत कुछ उसका इस्तेमाल हो सकता है। हम आपको सिर्फ उतना यकीन दिलाना चाहते हैं कि कौम की तरक्की, मुल्क की तरक्की आपके साथ जुड़ी हुई है। मुल्क तरक्की करेगा तो आप तरक्की करेंगे, मुल्क की बनाओ महबूबी होगी, मजबूती होगी तो आपकी बनाओ महबूबी मजबूती होगी। और आज दुनिया हिंदुस्तान की तरफ बहुत उम्मीदों के साथ देख रही है, बहुत यकीन के साथ देख रही है। और प्राइम मिनिस्टर नरेंद्र मोदी जी आज पूरे मुल्क में और पूरी दुनिया में इस बात का संदेश मजबूती के साथ दे रहे हैं कि ये मुल्क तरक्की के रास्ते से चल पड़ा है, उसके उनको आगे मजबूती देने के लिए, उसको सपोर्ट करने के लिए आप सबकी जरूरत है, आप सबकी मदद की जरूरत है। बहुत बहुत शुक्रिया, खुदा हाफिज़। दोस्तों कार्यक्रम के अंतिम चरण में आने का दो आभारियों की बात है, जितना साहब जरूर करूँ तो जरूरत की आभारी लेवरों के प्रिंसिपल राजे का एवं जितना साहब जरूर करते आभार दर्शन आता है नाम से अन्याय को करता हूँ आगा के भया, जो न्याय भी कर्म वाला है और पड़ा ही मेहरबान। मित्रों आ कार्यक्रम में उपस्थित मंत्री श्री लघुमत संसदीय बाबत मंत्री श्री मुख्तार अब्बास नकवी साहब नो, तमाम धारा सभ्य श्रीनों
મસ્જિદો મદ્રસાઓ દરગાહ શરીફો સ્કૂલો સંસ્થાઓના તમામ હોદ્દેદાર શ્રીઓ જ્યાં પ્રોગ્રામ થયો છે એવા રાંધણ સુધાના જીમખાના તમામ હોદ્દેદાર શ્રીઓ મેમ્બર્સો પાર્કિંગની જવાબદારી તેમણે સંભાળી છે પાણીની જવાબદારી ઉપરાંત મંડપની જવાબદારી તેમણે સંભાળી છે એવા તમામ કાર્યકર્તાઓનો સિક્યોરિટી માટે રાંદેર અને સુરતના પોલીસ ડિપાર્ટમેન્ટનો વકફના સેમિનારને પ્રસિદ્ધિ આપનાર તમામ દૈનિક પત્રો ચેનલના મિત્રોનો ફોટોગ્રાફરનો એનાઉન્સર ભાઈઓ તરીકે યાસીનભાઈ અને પરિબાપુનો સાઉન્ડ સિસ્ટમની વ્યવસ્થા કરનારને આ કાર્યક્રમને સફળ બનાવનાર તમામ ઉપસ્થિત વકફના વડીલો યુવાનો અને મિત્રોનો ગુજરાત વકફ બોર્ડ અને સમસ્ત ગુજરાત મુસ્લિમ સમાજ પ્રતિ આભાર વ્યક્ત કરું છું. થેન્ક યુ વેરી મચ. ભાઈ ઝડપથી આપણી જગ્યા ઉજાવો અને આપણે ઓકે અહીંયા સ્ટેજ ઉપર ખોટી ડિગ્રી કરવાની Thank you.